ಬಾಲ ಭಕ್ತೋ
ಸದ್ಗುರುವರಿಯ ನಿಷ್ಕುಳಾನ್ ಸ್ವಾಮಿ ಪುರುಷೋತ್ತಮ ಪ್ರಕಾಶಮ್ಮ ಮಹಾರಾಜ್ನೆ ಸಂತೋನಿ ಸಾಥೆ ಮೇಳಾಪ ಕರಾವೇ ದೇಶ ಕಥಾ ಮಾರ બીજા બીજા ચરિત્રમાં બહુ સામી ઊંડા નથી ઉતર્યા, ટૂંક ટૂંકમાં શોર્ટકટ જે જે મહારાજ વનવિચરણથી માંડી અને માંગરોળ કાલવાણી તક પહોંચ્યા ત્યાં સુધી એક એક શબ્દમાં સ્વામીએ એ વાત લઈ અને અહીં મુક્તની સાથે મહારાજનો મેળાપ કરાવી ચુક્યા. હવે મુક્તને મળી અને મહારાજ આ જીવના કલ્યાણને વાસ્તે જે જે ઉપાય કરી રહ્યા છે એનો અહીંયા પ્રકાશ કરે છે. સંતોએ મહારાજને વિનંતી કરી, પ્રાર્થના કરી કે મહારાજ આપની કૃપાથી, આપની દયાથી ને આપની ઈચ્છાથી જ્યારે આ ભરતખંડને વિશે અમે સૌ કોઈ અહીંયા આવ્યા છીએ ત્યારે મહારાજ આપની જે ઈચ્છા એ જ અમારો પ્રારબ્ધ છે, આપની જેમ મરજી એ જ મારું જીવન છે, આપને જેવી રીતે અમારા દ્વારા જીવોના તમારે કામ કરવા છે એ કરવા માટે આપ અમને આજ્ઞા કરો. અમે જે જે તમે આજ્ઞા કરશો એ તમામ આજ્ઞાને શિરોધાર્ય કરી અને ગામડાઓમાં દેશ પ્રદેશમાં ફરી અને અમે એવી રીતે આપના કાર્યમાં બને એટલી આપની ઈચ્છા અનુસાર પુરુષાર્થ પ્રયત્ન કરી આપને રાજી કરવા માટે પ્રયત્ન કરશું. આપને જે ઈચ્છા હોય એવી રીતે અમને આજ્ઞા કરો. ત્યારે વાલા ભક્તો, સંતોની એક આ માગણી હતી મહારાજ આગળ કે મહારાજ કોઈ પણ કાર્યમાં તમે અમને પ્રવૃત્ત કરશો અમે ક્યાંય ના નહીં પાડીએ. જેવી રીતે અમારા દેહને તમારે જ્યાં વાળવો હોય, જ્યાં જેવી રીતે કરવો હોય, જેવી રીતે અમને તાવવા હોય એ કરવાને છૂટશે. પણ મહારાજ એક વાતથી અમે જરૂર ડરીએ છીએ, કારણ કે આગળ મોટા મોટા એ વાતમાં ફસાયા છે. તો અમે પુરુષના દેહમાં છીએ તો મહારાજ અમને સ્ત્રીથી જેમ બને તેમ છેટા રહેવાય એવી આજ્ઞા તમે કરજો, એમાં અમે સંતો હાથ જોડીને અમે એ તમને વિનંતી કરીએ છીએ. કારણ કે આગળ મોટા મોટા એ વાતમાં પડી ગયા છે. બ્રહ્માને વાત સંતોએ શેરી છે કે મહારાજ સમગ્ર બ્રહ્માંડના જે રચયિતા કહેવાય, સમગ્ર જીવ પ્રાણી માત્રના દેહના સર્જન કરનારા જે બ્રહ્માજી, સમગ્ર મનુષ્ય માત્ર હોય કે પ્રાણી માત્ર હોય બધાના બુદ્ધિના પ્રદાતા બ્રહ્મા કહેવાય. અને એવા મોટા બ્રહ્મા જે ચતુર્મુખ રૂપે રહીને વેદનું હંમેશા ગાન પાન કરે છે, એવા બ્રહ્માએ પણ પ્રભુ ભૂલ કરી છે નારીના યોગે કરી. તો મહારાજ એ બાબતથી અમે બહુ ચિંતિત છીએ, માટે અમને આ બાબતથી મહારાજ એક અમને અમારી પ્રત્યેની આ તમે છૂટી આપજો. બ્રહ્માનો પ્રસંગ સંતો મહારાજને કહેશે, મહારાજ આપ તો જાણો છો છતાં પણ અમારે એક વેદના, અમારો જો એક અભિપ્રાય તમને વ્યક્ત કરીએ છીએ. કેવા મોટા બ્રહ્મા, ભગવાનની આજ્ઞા છે કે પોતાની મા બેન દીકરીની સાથે પણ એકાંતમાં ન રહેવું. શિક્ષાપત્રી જે ભક્તો વાંચે છે, જેને અભ્યાસ છે એને આ વાત કદાચ વાંચવામાં આવી પણ હશે. મહારાજની આજ્ઞા છે પોતાની મા બેનને દીકરી હોય છતાં પણ એની સાથે એકાંત વાસ કરવો, એ આ મહારાજની આજ્ઞા છે. તો મહારાજે આપની આજ્ઞા આ સમગ્ર બ્રહ્માંડના કરતા બ્રહ્માએ જો લોપી તો એને પણ દુઃખ આવ્યું. લેખું છું નિષ્કળન સ્વામી, બ્રહ્માએ ભાંગી હરિ આજ્ઞા જોયું નિજ શ્રુતાનું શરીર. નિજ શ્રુતા કેતા એમની દીકરી જે સરસ્વતી, બ્રહ્માએ ભાંગી હરિ આજ્ઞા જોય નિજ સુતાનું શરીર, જોતા મતી નવ રહે વળી ગઈ હૈયેથી ધીર. ભગવાનની આજ્ઞા છે પોતાની મા બેન દીકરીની એકાંતમાં સાથે ન રહેવું, તો બ્રહ્માએ એ ભૂલ કરી કે સરસ્વતીનું શરીર જોયું, અને જોયું ખાલી જોયા ખાતર નહીં પણ નિરખીને જોયું. ભગવાનની આજ્ઞા લોપી જેને કારણે સ્વામી કે જોતા મતી નવ રહી, વળી ગઈ ગઈ અહીંયાથી ધીર, ધીરે જ ખૂટી ગઈ. ગયો અણધાર્યો ઘાટ ઉપજો જે મટાડતા મટ્યો નહીં, તે પાંચ મે મુખે પ્રકાશ્યો ને કતે નિર્લજ થયે. ચાર મુખ ને છોડીને પાંચમા મુખે બ્રહ્માએ એમ કહેવાય છે વાતને છેડી સરસ્વતીની આગળ, અણ અણ ધારો ઘાટ ઉભજો. કયો ઘાટ કોણ ઘડે છે ખબર છે? કોણ? મન ઘાટ ઘડે છે ને. કોણે આ ઘાટ ઘડ્યો? મને. કોને ઘાટ ઉપજાવ્યો? બ્રહ્માને. હામુ કોણ છે? એમના દીકરી સરસ્વતી. જુઓ તમે, આટલી ઊંચી કક્ષાએ પહોંચેલ વ્યક્તિ સમગ્ર બ્રહ્માંડનું સર્જન કરનાર પુરુષ, જીવ પ્રાણી માત્રના દેહને ઘડનાર પુરુષ, અને હામુ પાત્ર પોતાની સગી દીકરી સરસ્વતી, પણ મનનો વિશ્વાસ ન કરવો. જો એ વાત બતાવે છે, અણ અણ ધાર્યો ઘાટ ઉપજો. કયો મનનું એવું છે? અને એમ કહેવાય છે સરસ્વતીની પાછળ માંગણી કરીને બ્રહ્માજી પાછળ દોડ્યા. સરસ્વતી ચિંતિત થઈને લજ્જાથી ભાગ્યા છે તો બ્રહ્માજી પાછળ પાછળ. ઇતિહાસ એમ બતાવે સરસ્વતીને અતિશય લજ્જા છે, મારો બાપ મારી પાછળ કામ વાસનાથી દોડે છે. એમ કહેવાય છે મૃગલાનો દેહ ધારણ કરી લીધો, તો બ્રહ્માજીને મૃગ બની ગયા. બોલો, મૃગલીનો દેહ ધારણ કર્યો સરસ્વતીએ, તો બ્રહ્માજી મૃગલો બન્યા અને પાછળ દોટ મૂકીને. ત્યારે સરસ્વતી ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ હવે આમાંથી કોણ ઉગારશે? ભગવાનને પ્રાર્થના કરીને ત્યારે ભગવાન વિષ્ણુ એમ કહેવાય છે હાજર થયા, અને આ દ્રશ્ય જોયું ભગવાન વિષ્ણુએ સરસ્વતીની પાછળ બ્રહ્માજી દોટ મૂકીને જાય છે. અને ત્યારે ભગવાન એમ છે કે આ ગજબ કરે છે મન તો. અચરજ માયા તું માર્ય હો પ્રભુ, અચરજ માયા તું મારી, જીન મેં મોહે સકલ નર નાર્ય હો પ્રભુ, અચરજ માયા તું મારી, બ્રહ્મા મોહે શંકર મોહે, મોહે ઇન્દ્ર બાલકારી, નારદ શુકાસન કા દેક મોહે, તો દુનિયા કો ન બિચાર્ય હો પ્રભુ, અચરજ માયા તુમારી. બ્રહ્માનંદ સ્વામી મહારાજ ને ઉદ્દેશીને આ કાવ્ય બનાવ્યું. વિષ્ણુ ભગવાન એ દ્રશ્ય જોઈને એમ થઈ કે આ ગજબ છે મારી માયાનો, તો બ્રહ્મા જેવા બ્રહ્મા ભૂલ ખાઈ ગયા. અને એ વખતે એમ કહેવાય છે ભગવાન વિષ્ણુની આંખો માંથી આહોડા પડી જાઓ. દ્રશ્ય એવું છે, સમય એવો છે, સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન. વિષ્ણુ ભગવાનના નેત્રોમાંથી આંસુ પડ્યા, અને એમ કહેવાય છે જમણા નેત્રમાંથી જે આંસુ પડ્યું ને એનો મોર થયો, ડાબા નેત્રમાંથી જે આંસુ પડ્યું એની ઢેલ થઈ. અને આપણા જે સર્જનની અંદર એમ કહેવાય છે કે મોર ને ઢેલ, આ બે જે પ્રાણી છે, આ પક્ષી છે, એ બ્રહ્માનું સર્જન નથી, એ ભગવાન વિષ્ણુનું સર્જન છે. બાકી તમામ સૃષ્ટિ, મનુષ્યથી માંડીને પશુ પક્ષી વૃક્ષ વેલી નદી જે કાંઈ બ્રહ્માંડમાં જે આપણે નજરે ચડે, તમામ સૃષ્ટિના સર્જક પિતા બ્રહ્માજી કહેવાય. પણ મયુર કહેતા મોર અને ઢેલના સર્જક બ્રહ્માજી નથી, એના સર્જક ભગવાન વિષ્ણુ. જમણા નેત્રમાંથી જે આંસુ પડ્યું છે એ આંસુ મોર થયો, અને ડાબા નેત્રમાંથી જે આંસુ પડ્યું છે એ આંસુમાંથી ઢેલ થઈ. અને પછી ભગવાન એને પ્રેરણા કરીને મોર ને ઢેલ બે નાચા નાચગાન કરવા લાગ્યા છે. ત્યારે મૃગને વિશે રહેલા બ્રહ્માની નજર એ મોર અને ઢેલની પાછળ ગઈ છે અને એ બે ને નાચને વિશે બ્રહ્માજીની વૃત્તિ જયારે ખેંચાણી છે ત્યારે સરસ્વતી રૂપી જે મૃગલી હતી એમાંથી વૃત્તિ તૂટે છે અને એમાંથી વૃત્તિ તૂટીને જયારે નાચમાં વૃત્તિ લાગે છે ત્યારે એને ભાન થઈ જાય, ઓહો મેં શું કર્યું. એમ કહેવાય છે પ્રજાપતિ, બધા મરીચાદિક પ્રજાપતિ આવીને પછી બ્રહ્માને ઠપકો આપ્યો, પિતાજી આ શું, એમ તમારા લઈને તમારા ને તમને લઈને તો અમારે જીવન પર્યંત નું કલંક બેસી ગયું. એમ બહુ જયારે બ્રહ્માજીને કીધું છે ત્યારે બ્રહ્માજી પણ લજ્જાથી શરમથી એમ કહેવાય છે દેહનો ત્યાગ કરી દીધો અને કાયમીને વાસ્તે એ બ્રહ્માજી પોતે આ લોકમાં બ્રહ્માના સત્ય લોકમાંથી વિદાય થયા. કહેવાનું સંતો મહારાજને કહે છે કે મહારાજ એવા સત્ય લોકને પામેલા બ્રહ્મા જો ભૂલ ખાઈ જતા હોય તો અમે તો કોણ. એમ તો ભક્તો આપણા માટે આ બહુ સમજવા જેવો વિષય છે, માટે આમાં નિષ્કુળન સમય કદાચ વિસ્તાર કર્યો હોય. આગળની બધી કથા એકદમ શોર્ટકટ, ઘણાને કદાચ એમ થયું હશે કે આ સત્સંગી જીવનની કથા છે શું એમ, કારણ કે પહેલાં બધા એકદમ પોઈન્ટ પોઈન્ટ સામે લઈ લીધા છે. મહારાજના જન્મ કરાવથી માંડીને વન વિચરણથી લઈને સીધા ગાદીએ બેસાડીને તરત મહારાજને માંગરોળ લાવીને સંતોને ભેગા કાર્ય એટલું જ હતું, એટલે ટૂંક ટૂંકમાં બધી વાત આવી છે. હવે સ્વામી અંડ ઊંડા ઉતરે છે, એટલે આપણે જે વાતને સ્વામીએ જેટલો નિર્ણય આપ્યો છે ને જેટલો ન્યાય આપ્યો છે આપણે એટલો જ ન્યાય આપશું. સ્વામીએ જો એમાં ઊંડા ઉતરે તો આપણે ઊંડા ઉતરશું, સ્વામી ઊંડા નહીં ઉતર્યા હોય તો આપણે એકદમ શોર્ટકટ લઈ લઈશું. જન્મોત્સવ નહીતર બહુ ભવ્યતાથી ઉજવાય પણ એમાં આપણે ઊંડા ઉતર્યા નથી, કારણ કે સ્વામી એક જ કડીમાં જન્મોત્સવ પૂરો કરી દીધો. તો અહીંયા સ્વામી વાતમાં ઊંડા ઉતર્યા છે આપના, કારણ કે આ મોક્ષનો ગ્રંથ છે. જ્યાં જ્યાં જે જે જગ્યાએ મોક્ષ અટવાય છે ઉપાસનાની બાબતમાં આજ્ઞાની બાબતમાં ત્યાં ત્યાં સ્વામી એકદમ પ્રકાશ કરીને એ બાબતથી પાછા વાળવા માટે સ્વામી એમાં ઊંડા ઉતર્યા છે. તો આ સ્ત્રીરૂપી માયામાં સ્વામી બહુ આગળથી વિસ્તારીને વાત લખે છે. સંતોએ બ્રહ્માનો દ્રષ્ટાંત દઈને મહારાજને વાત કરી કે મહારાજ આ બધા મોરની વાત. બીજું દ્રષ્ટાંત સંતો એમ કહે છે કે મહારાજ બ્રહ્માજીની વાત તો એવી છે એમ પણ શિવજીની પણ વાત એવી છે. વાસુદેવ મહાત્મ્યની અંદર એ કથા બહુ વિસ્તારથી લખી છે. ભગવાન જ્યારે એ સમુદ્ર મંથન કરતા હતા અને અમૃતનો કુંભ નીકળ્યો છે ને કુંભને લઈ અને અસુરો ભાગી ગયા છે. દેવતાઓ બિચારા બહુ મહેનત કર્યા પછી પણ એ અમૃતને પામી ન શક્યા. ભગવાનને પ્રાર્થના કરી હવે શું કરું, એમ જેના માટે મહેનત કરી પુરુષાર્થ કર્યો એ વસ્તુ જે મળી ત્યાં અસુરો લઈને જતા રહ્યા, માટે હવે કોઈ પણ સંજોગે એ અમૃત પાછું આપે એમ છે નહીં, અમારી તાકાત ફૂટી ગઈ છે મહારાજ હવે ક્યાંક દયા કરો. ને ત્યારે ભગવાન વિષ્ણુ મોહિનીનું સ્વરૂપ ધારણ કરી અને એમ કહેવાય છે કે અસુરોને મોહ પમાડ્યા છે, જેને કારણે અસુરો એ મોહિનીના સ્વરૂપમાં મોહ પામી અને એ કુંભ એ મોહિની સ્વરૂપ ભગવાનને આપીને એમ કહે છે કે તમે આવા સરસ અહીંયા આવ્યા છો આજ, તો હવે તમારા હાથે અમને બધાને અમૃત પાઓ. ભગવાન કે બસ એટલું જ કામ હતું, અમૃતનો ઘોડો હાથમાં લઈ અને દોડો ઉછાળતા ઉછાળતા એક બાજુ ભગવાન કહે છે હું છે ને અન્યાય નહીં કરું, તમારી સાથે મને હેત બહુ છે પણ હું અન્યાય નહીં કરું. દેવતાઓને પણ અમૃત પાશ, અસુરો મોહિત થઈ ગયેલા એટલે કે કાંઈ વાંધો નહીં દેવતાઓને પાઓ, અમારો કોઈ એવો ઈરાદો નથી કે અમને જ પાઓ, એમ અમે તો તમને રાજી કરવા મથીએ છીએ એમ. અને ત્યારે મોહિની સ્વરૂપ ભગવાને દેવતાને અમૃત પાવ્યું. બહુ સુંદર એની કથા હતી અને એ કથા એ નારદજી જોઈ જાણી સાંભળી વિચારી અને પછી નારાયણ 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 કરતા કૈલાસ પર્વત ઉપર જાય છે. બ્રહ્માજી ધ્યાનસ્થ બેઠા છે, બ્રહ્માજીને જગાડીને કહે છે હું આ દેવ ધ્યાનમાં બેઠા રહ્યો છું, તો કે શું કરું ત્યારે આવો નારદજી આવો એમ. તો કે હમણાં ભગવાને કેવું સ્વરૂપ ધારણ કર્યું તું અને એ સ્વરૂપ તો તમને તત્કાળ ધ્યાનમાં આવે એવું, પેલા સ્વરૂપને તમે મહેનત કરો સાધના કરો ને ત્યારે માન ધ્યાનમાં આવે ને, આ હમણાં ભગવાને અવતાર ધારણ કર્યો મોહિની સ્વરૂપ એ સ્વરૂપમાં તો સહજ વૃત્તિ રે એવું ભગવાનનું સ્વરૂપ. બ્રહ્માજી શંકરજી કે હોય ને તક હા હું એ સ્વરૂપને જોઈને આવું છું, એટલું સુંદર ભગવાનનું સ્વરૂપ હતું તમે જુઓ ને હે શિવજી. તો એમાં સહજ તમને એમાં આંખે તમારે બંધે ન કરવી પડે, સહજ ધ્યાન થાય. શંકર કે કહો તો જોવું જોશે એમ ભગવાનનું સ્વરૂપ. અને એમ કહેવાય છે કે શંકર ભગવાન ઉપડ્યા કૈલાસ પર્વતને છોડીને વિષ્ણુ ભગવાન પાસે જઈને પ્રાર્થના કરી કે મારે મોહિની સ્વરૂપ જોવું છે. ભગવાન કે રેવા ગયો મોહિની સ્વરૂપ જોયા જેવું નથી, એ તો મોહ પમાડનારું સ્વરૂપ છે. શંકર કે નહીં, નારદ જે કીધું છે માટે જોવું છે. નારદ નું કામ તો તમને ખબર ને. નારદ કેવું, નારદ નહીં જો ન કરાવું વેર, જો ઝઘડો ન કરાવો તો નારદ શાનો. ભગવાન ને પ્રાર્થના કરે શંકર મારે જોવું છે. ભગવાન કે રેવા દો, બહુ ના પાડે. પણ શંકર કે નહીં, મારે ભગવાન સ્વરૂપ, એ મોહિની સ્વરૂપ જોવું છે. નારદજી વખાણતા હોય એટલે એમનેમ તો હવે નહીં હાલે. હું નિષ્કળ કાવ્યમાં આગળ આવે છે ધીર રાખ્યમાં, શનો લીધો સમજ્યા નહીં. બહુ ભગવાને કીધું પણ શંકર સમજ્યા નથી. અને એમ કહેવાય છે કે ભગવાન કહે છે હવે તમને અમે અમુક સમયે દેખાડશું. તક બસ એમ રાજી થઈને એમ કયો હું, હા ગમે તમને દેખાડશું. ભલે તમે અત્યારે કદાચ એમ સ્વરૂપના દર્શન ન કરાવો પણ ક્યારેક ભગવાન કે વાંધો ને જાઓ. અને પછી ભગવાન એક વખત એમ કહેવાય છે કે શંકર ને પાર્વતી બેઠા છે. અને શંકર ભગવાન પાર્વતી ને રામચંદ્ર ભગવાન ના લીલા ચરિત્ર ની વાત કરે છે. એ વખતે ભગવાને મોહિની નું સ્વરૂપ ધારણ કરી અને હાથમાં દડો ઉછાળતા અને મનમોહક સ્વરૂપ ને ધારતા ભગવાન ત્યાંથી પસાર થયા છે. અને શંકરે એ સ્વરૂપ ને જોયું. લખ્યું નિષ્કુળ સમય પછી ધરી હરી રૂપ મોહિની નું આગળ આવ્યું ભારે. હાલતા 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 ભગવાન શંકર ને પાર્વતી જે મુખે બેઠા છે એ મુખ ની હામાં ભગવાન આવીને ઉભા રહ્યા. પછી ધરી હરી રૂપ મોહિની નું આગળ આવ્યું ભારે. સેવા જોઈ શુદ્ધ બુદ્ધ ભૂલા વિવેક વિના વ્યાકુળ થયા. શંકર પાર્વતી ને આરે બેઠા હતા પણ ભગવાન ના એવા એ સ્વરૂપ ને વિશે મોહ પામી ગયા કે શંકર પાછળ. મોહિની સ્વરૂપ આગળ તો શંકર પાછળ, ના પાડે છતાં પણ શંકર પાછળ પાછળ જઈને મોહ થઈ ગયો. અને એમ કહેવાય છે કે બ્રહ્મચર્યમાં ખોટ આવી ગઈ. તો હે મહારાજ ને કહે સંતો મહારાજ, શંકર અખંડ ધ્યાનસ્થ રહેનારા પુરુષ, હે ઈશ્વરોના ઈશ્વર, મહાઈશ્વર, મહાદેવના દેવ, મહાદેવ કહેવાય. હું સમગ્ર આ બ્રહ્માંડ નું જે ભક્ષણ કાળના જેને દેવતા કહેવાય, તો એવા શંકર જો ભૂલ ખાઈ જતા હોય પ્રભુ તો અમે તો શું એમ. માટે હે મારા નાથ, અમે એ પ્રાર્થના કરીએ છીએ કે દારા સંગથી અમને દૂર રાખજો. આગળ સંતો મહારાજ ને નારદ પર્વત ની વાત કરો. જો કે વાત બહુ પ્રસિદ્ધ છે, બહુ વિસ્તાર નહીં કરીએ. સ્વામી જો કે વિસ્તાર કર્યો છે. કેમ કહેવાય છે કે મહેશ નગરીના રાજા અમરીશ એમની દીકરી જયંતિ નો સ્વયંવર છે. અને નારદ ને પર્વત બંને, અને નારદજીને થોડોક અહંકાર હતો કામ ને પોતે જીતેલા, એટલે એ અહંકાર ઓગળાવાના વાસ્તે ભગવાને પ્રયત્ન આ બધું કરેલું મોહનગરી ઉપજાવીને. અને રાજ્યમાં આવ્યા છે. અમરીશ રાજા કહે છે નારદજીને કે ગુરુદેવ બહુ ટાણે પધાર્યા, આજ તો અમારે ત્યાં સ્વયંવર છે અને બહુ આજ તો અમારો ઉત્સવ છે, માટે સમયે તમે આવ્યા એમ સંતો. નારદજી કહેવળે શું છે કે અમારી દીકરી જે જયંતિ છે એમનો સ્વયંવર છે, તો હવે આવ્યા જ છો તો એક અમારું કામ પણ કરી દો એમ. તો શું વળે? તો કે અમારી દીકરી જયંતિને વર કેવો મળશે. હું જયંતિને બોલાવીને કહે છે બેટા ગુરુદેવને હાથ બતાય. નારદજી હાથમાં હાથ લીધો. હે બોલો, ભગવાનનું મન કેવા તાતા એવા નારદને પણ એમાં મોહ થઈ ગયો છે. કયો વિચાર કરે છે કે આવો આવું સરસ સ્વરૂપ, હવે આના માટે બીજો વર કોણ ગોતવા જવો, કોને કેવું. હું નારદજીની વાતમાં કઈ બહુ આમ ઘડી ન પાડવા દીધી. પેલા રાજાને નારદજી, અને એમ કહેવાય છે અતિ સુંદર સરસ વર મળશે માટે ચિંતા નહીં કરશો. ભગવાન પાસે જઈને ભગવાનને પ્રાર્થના કરે કે મારે એ કે મને એવું રૂપ આપો કે જયંતિ જોઈને મોહ પામી જાય. અને મારો મામો પર્વત એ કે આર્ય હતો એને પણ એવો મોહ થયો, એટલે એનું મોઢું માકડાનું કરજો. ભગવાન કે તથાસ્તુ. વળી પર્વતજી પહોંચ્યા ભગવાનની પાસે. ભગવાનને પ્રાર્થના કરી કે મને એવો વર આપો કે મારું સ્વરૂપ અતિ સુંદરવાન સૌંદર્યવાન થાય, જેને કરીને જયંતિ મારા મોહ પામી જાય અને મારો ભાણો નારદ છે ને એનું મુખ માકડાનું થાય. ભગવાન કે યથાકાલે તથા સદૃશ. હું યથાકાળ જેવા સમયે તમે જાશો એવા સમયે યથાયોગ્ય થઈ જાય જાઓ. અને બે એમ કહેવાય છે સ્વયંવરમાં તાત્કાલિક આવીને પહોંચી ગયા. બેઠા છે જયંતિ વરમાળા લઈને આવીને બે ના મુખડા મોઢા માકડાના થઈ ગયા યથાકાળે. અને એમ કહેવાય છે જયંતિ ભડકીને ભાગી છે, અને એમ કહેવાય છે કે હારે બીજા હતા એમણે કીધું કે નારદજીને કે આ શું આવ્યા છો, આ માઠ મોટા માકડાના કેમ છે? તો કે હોય ને એ કે જુઓ કાચમાં જુઓ, એ કે ભગવાન પાસે વર માગીને આવું છું, અતિ સુંદર મારું શરીર થાય, અતિશય આમ જયંતિ મોહ પામી જાય એવું મારું સ્વરૂપ એવું માગીને આવ્યો છું. તો કે એવું કાંઈ છે નહીં, આ જોત ખરા કાચ લાવીને દેખાડ્યું ને ત્યારે નારદજીમ ચૂક માળો એ કે કાળજો એ કે છેતરી જોઈ કે ભગવાનને પછી શાપ દીધો તમે અમને વિરહ કરાવવા માટે તમને પણ વિરહ થશે, જે રામચંદ્ર અવતારની વખતે ભગવાને એ શાપને ગ્રહણ કર્યો છે. કહેવાનું કે નારદ જેવા નારદ જે ભગવાનનું મન કહેવાય જેની ગતિ બદ્રિકાશ્રમ શેતદીપ સુધીની, એવા નારદ જે પણ જો જયંતિનો હાથ હાથમાં લીધો તો પ્રભુ એ પણ મોહ પામ્યા, માટે નારદ પર્વતની વાત પણ એવી પ્રસિદ્ધ છે તો પ્રભુ અમને દારાથી દૂર રાખજો. ઇન્દ્રની વાત પણ બહુ પ્રસિદ્ધ છે, ગૌતમ ઋષિના પત્ની અહલ્યાના સ્વરૂપને વિશે મોહ પામી અને ન કરવાનું કાર્ય કર્યું, જેને કારણે વર્ષો સુધી અહલ્યાને એ ફળ ભોગવું પડ્યું, ઇન્દ્રને હજાર ભગ થયા, માટે એ પણ મોહ. પરાશરની વાત પણ બહુ પ્રસિદ્ધ છે, મહાન સમર્થ પુરુષ હતા, ધારે એવી સામર્થ્ય પોતે વિચાર ધારે કરવા માટે સમર્થ, રાત્રિ દિવસ કરે દિવસ ને રાત્રિ કરે એવા હતા, પણ સંધ્યા સમયે મત્સ્યગંધાનો એકાંતમાં યોગ થયો અને ન કરવાનું કાર્ય કર્યું છે, માટે પ્રભુ પરાશરની વાત પણ બહુ પ્રસિદ્ધ છે, માટે એ પણ અમે તમને કહીએ છીએ. એકલ શૃંગીની વાત કરી, જેને સ્ત્રી પુરુષનું ભાન નહોતું, કોણ સ્ત્રી ને કોણ પુરુષ જેને ખબર નહોતી, એના પિતાએ એવા સ્થાનમાં રાખેલા કે જેને ક્યારેય પણ સ્ત્રીનો યોગ ન થાય એવા સ્થાનમાં રાખાતા, પણ જે વેશ્યાએ પોતે એમાં આકર્ષણ કરીને મીઠાઈ મેવાય ખવડાવી અને એમાં આકર્ષણ કરી અને એને પણ એમાંથી પાડ્યા છે. સૌભરીની વાત કરી સંતોએ કે મહારાજ 60,000 વર્ષે પાણી મારીને તપશ્ચર્યા કરી અને આખીર પાછા એમ કહેવાય છે માંધાતા રાજાની 50 કન્યાને પરિણ્યા અને જબરજસ્ત મોટી સોસાયટી ખડી કરી, માટે પ્રભુ એ કાર્ય એનથી અમે અતિશય ડરીએ છીએ. બૃહસ્પતિ એની વાત કદાચ ખ્યાલ હશે કે નહીં હોય, બૃહસ્પતિની વાત એમ છે કે એમનો જ નાનો ભાઈ અનુજ બંધુ, એમના જે પત્ની અતિ સુંદરી અને સ્વરૂપવાન, ક્યારે પણ એ બે ભેગા ન થાય છતાં પણ બહુ અનુસંધાનને ખ્યાલ રાખવા છતાં એક દિન સમયે એ દેવગુરુ બૃહસ્પતિના યોગમાં જ્યારે એમના ભાઈના પત્ની આવે છે ને ત્યારે મહાબુદ્ધિશાળી પુરુષ દહયા અને ચતુર હોશિયાર દેવતાઓના ગુરુ કહેવાય, છતાં પણ પોતાની ભાઈની સ્ત્રીમાં પોતે મોહ પામ્યા છે. સુરુ ગુરુ સરખો નહીં વળે બીજો કોઈ બુદ્ધિમાન, બૃહસ્પતિ સુર કહેતા દેવતાઓના ગુરુ છે. સુર ગુરુ સરખો નહીં વળે બીજો કોઈ બુદ્ધિમાન, વીરને વધુ ને વેલો કે પુર આવી ગયો અજ્ઞાન, પોતાના ભાઈ ની વધુ કેતા સ્ત્રીને અવલોકી જોઈને અજ્ઞાન આવી ગયું ને એની સાથે અઘટિત કાર્ય કર્યું છે, માટે પ્રભુ યયાતિ રાજા આગ્નિગ્ર રાજા અતિશય તપમાં બેઠેલા અને એમ કહેવાય છે કે પૂર્વચિત નામની અપ્સરાએ એ રાજાને ધ્યાન ભંગ કરાવી અને ફરીવાર સંસાર મંડાવ્યો છે. તપની રૂચિવાળા રાજાને પણ દીર્ઘતમા ઋષિ એ બહુ મોટા હતા, પણ એને પણ આ બધી વાત મહારાજ આ સ્ત્રી રૂપી માયાએ પોતાને વિશે આકર્ષ્યા, માટે મોટા મોટાની આગળની વાતો અમે જાણીએ છીએ, નાનાની તો શું દશા હોય એ તો એ જાણે. મોટા મોટાને આવી બધી સ્થિતિઓ થઈ હતી, માટે પ્રભુ અમે એનાથી અતિશય ડરીએ છીએ, માટે હે મારા નાથ તમે એનાથી અમને બચાવજો, એમ સંતો અહીંયા મહારાજને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ તમે આમાંથી અમને ઉગારજો, બાકી તમે જે કહેશો અમે કરવા તૈયાર છીએ.
નારા અમર નારી ને સંગ રે કોઈ રહ્યા નહીં શોધાંગ રે, નારા અમર નારી ને સંગ રે કોઈ રહ્યા નહીં શોધાંગ રે, નારા અમર નારી ને સંગે રે કોઈ રહ્યા નહી શુદ્ધ અંગે રે નર અમર પસે સન્યાસી રે વનવાસી નિરાશે ઉદાસી રે હે જોગી જતે તપસે સન્યાસી રે વનવાસી નિરાશે ઉદાસી રે
મહારાજ ને સંતો કહે છે હે મહારાજ નર કેતા દુનિયાનો કોઈ પણ પુરુષ અમર કેતા દેવતાઓ નારીના સંગમાં આવ્યા પછી કોઈ શુદ્ધ રહ્યા નથી અરે મહારાજ ને કહે જોગી જતી તપસી સંન્યાસી વનવાસી નિરાશી ઉદાસી ચાહે કે હોય એના સંગમાં આવ્યા પછી કોઈ શુદ્ધ રહ્યો હોય એવું અમે કોઈ જોયો નથી માટે મહારાજ અમારી પ્રાર્થના છે આગળ કહે છે
દાયા શાણા ચતુર સુજાણા રે કવિ કવિ નારી ના વેચાણ રે દાયા શાણા ચતુર સુજાણ રે કવિ કવિ
પ્રાર્થના છે કોઈ ડાયા શાણા ચતુર હોશિયાર કવિ કોવિદ વિદ્વાન આ બધા જો નારીના યોગમાં આવે ને તેમાં જરૂર ભ્રષ્ટ થાય માટે પ્રભુ એનાથી ઉગારી લેજો અને સદગુરુ નિષ્કોળાન ગુણાતાનંદ સ્વામી વાતોમાં પણ એ વાત નોંધીશે સ્વામી કે કાળજા તૂટે સ્ત્રીને જોઈને તો સ્વામી કે કાળજા તૂટે ગયો એમાં એક સ્વામી દૃષ્ટાંત લીધું સ્વામી કે એક ફિરંગીને ત્યાં એક કોઈ સુતાર કામ કરવા માટે ગયેલ અને ઘડીએ ઘડી એની સ્ત્રી સામું જોયા કર પેલો ફિરંગી જાણી જોઈજો એટલે એને કહી મેડમ સાહુ મત જો પેલો ફરી વાર કામ કરતો કરતો ત્યાં નજર કરે ફરી વારે પેલા કીધું મેડમ સાહુ મત જો ત્રીજી વાર જોયું અને ત્રીજી વાર એમણે કીધું જો હવે પછી મેડમ સમૂહ જોઈશ તારે આંખી કાઢી લે આંખો કાઢી લેશ પણ ગુણાતીતાનંદ સ્વામી કે રૂપમાં કાળજા તૂટે છે સ્વામી કે ચોથી વાર જોયું અને ઓલા ને ખીસ ચડી હતી એને જ ફરશી હાથમાં લઈ અને એની જ ફરશી એ કરીને બે આંખો કાઢી નાખી. સ્વામી કે રૂપમાં કાળજાટ ઉપે છે, ગમે એવો ધીરજવાન પુરુષ હોય પણ રૂપમાં તો મહારાજ કે કોણ મોહે નહીં. કયો હારા હારા મોટા મોટા મોહી જાય. એટલે વાત છે ને, એક સમુદ્રમાં એક વાણ, એમાં પેસેન્જરો બેઠા, બાજુમાં એક બીજું વાણ ગોઠવાણું, તમે એક સ્વરૂપવાન કોઈ સુંદરી આવીને બેઠી, એટલે એમાં ઓલા વાણમાં જે બધા બેઠા ને એ બધા મીંડા એક પછી એક ઉતરી ઉતરીને આ વાણમાં બેહવા. 35 ની કેપેસિટી નું વાણ હતું ને 70 જણા ગોઠવાઈ ગયા. પેલો ખલાસી કે એલા ભલા માણા, મારો આ વાણ 35 ની કેપેસિટી નું છે ને તમે 70 જણા ગોઠવાણા છો, આ ડૂબશે, હેઠા ઉતરો. પણ કોણ ઉતરે? કયો પેલા એમ કે પેલો ઉતરશે ને પેલા એમ કે પેલો ઉતરશે, એકે ન ઉતરે. પેલા ને એમથી જે થવું હોય તે થાય, મને તરતા આવડે છે. રૂપિયાના લોભે એને વાણ ચલાવ્યું, અડધે પગાની વાણ ડૂબ્યો, એમ કહેવાય છે એક રૂપે 70 નો ભોગ લીધો. બોલ, રૂપ સામે કઈ કાળજા તોડે, ગમે એવો ધીરજવાન પુરુષ હોય પણ એની વિશે તો ગુણાધન કે શું કહેવાય ને, ભમરી કહેવાય, ભમરી. હા, ભમરીમાં તો ગમે એવો તર્યો હોય તો ડૂબે, એમ તરતા આવડતું હોય એ ડૂબે, નો તરતા આવડતું એ તો ડૂબે જ. એમ નારીના સંગમાં તો મુક્ત જો ભ્રષ્ટ થતા હોય તો બીજાને તો ક્યાં વાત કરવી. એમ એ પ્રસંગ એવો હશે, આ બધા મુક્તો મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ એનાથી અમને અળગા રાખજો, તમારે જે આજ્ઞા કરવી તો કરજો પણ એમાં નહીં, એની સાથે રહી નહીં. કયો બોલે વાત છે, શંકરાચાર્ય એકવાર નીકળ્યા, એમાં એક ડોશી ઓલો પેલા રેટિયા કાપવાનું હતું ને, હવે બધે ફેક્ટરીઓ બધું આવી ગયું એટલે કાંઈક હાથે ને વણાત બધું વયું ગયું, તો ડોશીના હાથમાં એ રેટિયો પેલું ચક્ર ફેર એટલે ભૂ 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 એમ બોલે, અવાજ આવે. શંકરાચાર્ય ત્યાંથી નીકળ્યા અને ઊભા રહી ગયા અને ઓલો રેટિયો અવાજ કરે ભૂ ભૂ ભૂ. શંકરાચાર્ય કે જેના કટાક્ષ બાણે આખું જગત વિંધાયું છે, જેના નેણના કટાક્ષ બાણે આખું જગત વિંધાઈ ગયું છે અને તું તો એના હાથમાં આવી ગયો છો, એટલે ભૂ ભૂ કરે કે ન કરે પણ હવે તારું કામ કામ પૂરું છે. એને રેટિયાને ઉદ્દેશ્ય શંકરાચાર્ય બોલ્યા. હા, એટલે કહેવાનું કે પુરુષ માટે એટલી સ્ત્રી ભયંકર છે, સ્ત્રીનો દોષ નથી પણ એની વિશે આકર્ષણ પુરુષને એવું થઈ જાય છે કે જેને કારણે મોક્ષના માર્ગમાં એને ગમે એમ કરે તો વિઘ્ન આવી જાય છે. આ દેહથી કોઈ મતલબ નથી પણ એમાં એ યોગ એવો હશે, નિષ્કુળાન સ્વામી અહીંયા મહારાજને સાથે સંતોના વાર્તાલાપમાં દેખાડે છે, એ યોગ એવો હશે ગમે તેઓ મુક્ત પુરુષને પણ એ યોગ હા એ દબાવી દેશે. જો ને મુક્તાનંદ સ્વામીને ઘર બહાર છોડીને નીકળ્યા અને એમ કહેવાય છે કે વાંકાનેર ગયા, ધાંગધ્રા પહેલાં ગયા, ધાંગધ્રા પહેલાં તુલસીદાસને મળ્યા એને કહે છે સેવા કરી બધું કર્યું પછી ગુરુ રાજી થયા એટલે પૂછ્યું કે મુકુંદ શી ઈચ્છા છે તારે, તો કે મારે આ દેહ કરીને બ્રહ્મચર્ય સિદ્ધ કરવું છે અને પ્રગટ ભગવાનનો મેળાપ કરવો છે, બ્રહ્મચર્ય વિના ભગવાન મળે નહીં એ મેં વાત સાંભળી છે, તો માટે મારે આ બ્રહ્મચર્ય દ્રઢ કરે એવા ગુરુની શોધમાં નીકળ્યો છું અને આપ મને તમે બ્રહ્મચર્ય દ્રઢ કરાવો. ત્યારે ધાંગધ્રાના જાનકીદાસ કહે છે મુકુંદ એવો તો કોઈ અમે જોયો નથી કે આ ભર કળિયુગમાં કોઈ બ્રહ્મચર્ય દ્રઢ કરે, પણ હા એક વાંકાનેરના એક છે મહાન પુરુષ એ કદાચ હું એ બ્રહ્મચર્ય સિદ્ધ કરાવી છે, કારણ કે એ પિત્તળની કોપીને રાખે છે, તાળો મારીને સાવી શિષ્યને સોંપે છે, માટે એ કદાચ તમને બ્રહ્મચર્યમાં સહાયરૂપ બની શકે, બાકી અમારી તાકાતની બહારની અમારા તાકાતની બહારની વાત છે. અને મુક્તાનંદ સ્વામી એમ કહેવાય છે કે વાંકાનેર ગયા અને એ સંતની બહુ સેવા કરીને રાજી થયા એટલે મુક્તાનંદ સ્વામીને કીધું બોલો મુકુંદ શું ઈચ્છા છે, ત્યારે મુકુંદ કહેતા મુક્તાનંદ સ્વામીએ એને હાથ જોડી વિનંતી કે મારે અખંડ બ્રહ્મચર્ય પાળવું છે અને ઉર્ધ્વ રહેતા જ પણ પ્રાપ્ત કરીને ભગવાનના પ્રગટ દર્શન કરવા છે. ને ત્યારે એ જે સંત એમ કહે છે કે ઓહો તમે તો બહુ ભૂલ કરી, એમ આ દુનિયામાં એવો તો કોઈ પુરુષ જડશે નહીં. અરે મુકુંદ હું મારી વાત કરું કે હું ઉજ્જૈન ગયેલો અને ત્યાં મારે ઉજ્જૈનનો રસ્તો ભૂલાઈ ગયેલો, અને કોઈ સ્ત્રી નીકળે, મેં એને પૂછ્યું કે ઉજ્જૈનનો રસ્તો ક્યાં છે, તો એ બાઈએ લટકું કરીને મને ઉજ્જૈનનો રસ્તો બતાવ્યો, તો એ લટકું હજી હુંથી ભૂલાતું નથી. મુકુંદ એના કટાક્ષ બાણથી ન વિંધાય એવો તો કોઈ પુરુષ મેં નથી જોયો. માટે વાત અશક્ય છે, અને કદાચ શક્ય બને. સંતો ને મહારાજ કહે છે, સંતો તમે જે વાત કહો છો એને મને પૂર્ણ અનુસંધાન છે, અને એવી જ રીતે હું તમને રાખીશ, કારણ કે મારે તમારી પાસેથી કામ એવા કરાવવા છે.
શ્રી હરિ કહે સંત સાંભળો, એવું કરવો નથી ઉપાય, જેણે કરીને જાગતનો બંધન તમને થાય.
મહારાજ કે સંતો એવો ઉપાય શોધું છું કે ગમે તેમ તમે ફરો તમને બંધન ન થાય, એવો માર્ગ મારે પ્રવર્તાવો હશે, એવી રીત મારે તમને આપવી છે, એ જ વિચારમાં છું.
એવી રીતને રાખશું જે હરહ્યા ન રહેશે કોય, શાસ્ત્રમાં પણ શોધતા ક્યાં હોય કેવળી નોય.
મહારાજ કે એવી રીત તમારી પાસે હું રખાવીશ, હા, જે રહ્યા ને રહેશે કોઈ, એવી રીતમાં આજ દિવસ સુધી કોઈ રહ્યા નથી, અને આપ વિના બીજા કોઈ રહેવાને માટે સક્ષમ પણ નથી. હા, શાસ્ત્રમાં એ રીતને શોધતા મહારાજ કે ક્યાં હોય કે વળી ન પણ હોય, કારણ કે આ તો અક્ષરધામની રીત છે. આ સંતોની જે રીત છે ને, મહારાજ જે ટૂંકમાં પ્રવર્તાવી છે એ રીતની વાત છે. જે પંચ વર્તમાનની મર્યાદા છે એ જે રીત છે એ અક્ષરધામની રીત છે, કદાચ શાસ્ત્રમાં હોય કે નોય. મહારાજ કે સંતો,
જેમ લૌકિક અવતાર છે તેમ કાઢું અલૌકિક રીત, સહુ પરશિરામણી વળી ઘણી પરમ પુનીત.
મહારાજ કે આ વખતનો અવતાર અલૌકિક છે, જેમ આ અવતાર અલોક છે અલૌકિક, એમ કેસે એવી રીત પણ અલૌકિક છે. કયો સહુ ઉપર શિરોમણી, આ રીત થી બહાર કઈ છે જ ને, આવી રીત કોઈ રાખી શકા નથી, અને આપ વિના કોઈ રાખી પણ શકશે નહીં. અને ત્યારે વાલા ભક્તજનો, મહારાજે સંતોને આ વાત કરી, સંતો હૃદયમાં આમ આમ ટાઢું થયું કે નહીં મહારાજ બરોબર છે, અમે એવી રીત રાખવા માટે મથીએ છીએ, અને બાકી મહારાજ હવે તમારે જેમ કેવું હોય એમ કેજો, તમારે જેમ વર્તાવા એમ વર્તાવજો. અને ત્યારે સંતો એ મહારાજને એમ કહેવાય છે, હું સમર્પણ ભાવ દેખાડે છે કે મહારાજ હવે તમારે અમને જેવી રીતે વર્તાવો હોય એવું વર્તાવો, અને હવે અમે પાછી પાની નહીં કરીએ. તમે જો અમારી ખબર રાખતા હોય, સંભાળ રાખતા હોય, તો હવે અમારે એની ચિંતા નથી. ત્યારે સંતો મહારાજને કહે છે,
નથી કઠણ એવું કઈ કામ રે, તમે કોને ન થાય ઘન શ્યામ રે, નથી એવું કઠણ કઈ કામ રે, તમે કોને ન થાય શ્યામ રે, તના માનના સુખને ત્યાગી રે, રેશું વચનમાં અનુરાગી રે, તના માનના સુખને ત્યાગી રે, રેશું વચનમાં અનુરાગી રે, જે હ અર્થે મોકલ્યા છે આઈ રે, તેમાં કસર ન રાખીએ કાઈ રે, જે હ અર્થે મોકલ્યા છે આઈ રે, તેમાં કસર ન રાખીએ કાઈ રે, પણ અરજી કરે તમને અમે રે, દિલ ધાર જો દિન બંધુ તમે રે, હે પણ અરજી કરે તમને અમે પણ કાઈ કામ રે, તમે કોને ન થાય ઘન શ્યામ રે, એ નથી એવું કઠણ કાઈ કામ રે, તમે કોને ન થાય ઘન શ્યામ રે.
મહારાજ ને પ્રાર્થના કરે છે, મહારાજ તમે જે હવે કામ કરવા અમને મોકલાશે ને એ કામ અમે જરૂર કરશું, આ મારી વિનંતી પ્રાર્થના તમારા વચને અમે તૈયાર છીએ. ત્યારે વાલા ભક્તજનો સંતો મહારાજ ને કે હવે મહારાજ અમે જે તમને 7 પ્રશ્ન કરેલા એ પ્રશ્નોના ઉત્તર કરો, અમારે તમે બાય પકડી લીધી છે, તમે અમને વિશ્વાસ આપ્યો છે કે એવી રીત તમને રખાવશું ક્યારે તમને બંધન ન થાય, કારણ કે બધા મુક્ત હતા એટલે એની ચિંતા હોય ને, રખે ને ક્યાંક આ જગત માં બંધાઈ જશું તો અક્ષરધામ ના સુખ માણેલા, અક્ષરધામ ની મૂર્તિ સાથે જે રસબસ રહેલા, એને ચિંતા થાય ને કે આ લોક માં ક્યાંક બંધાઈ જશું તો. તો મહારાજે વિશ્વાસ આપ્યો તમને બંધન થવા દેશું નહીં. ત્યારે સંતોએ પેલો પ્રશ્ન સંભાળ્યો, 7 પ્રશ્ન, મહારાજ હવે અમારે કેવી રીતે રહેવું, અમારે જીવને કેવા નિયમ પાળવા, અમારે કેવી રીતે વર્તવું અને અમારે કેવો વેશ રાખવો, એ આદિ 7 ભગવાનને પ્રશ્ન કર્યા. એમાં મહારાજે પેલા 5 વર્તમાનની શણાવટ કરી સંતોને. સંતો 5 વર્તમાન તમારા એ અમે બાંધી આપીએ છીએ અને 5 વર્તમાનમાં તમે રહેજો. એક તો નિર્લોભીપણું, બીજું નિષ્કામીપણું, ત્રીજું નિસ્વાદીપણું, ચોથું નિસ્નેહીપણું અને 5મું નિર્માનીપણું. આ શ્રીજી મહારાજે સંતોને 5 વર્તમાન બાંધ્યા. અને ખરેખર ભક્તો ભગવાન સ્વામિનારાયણના ખરેખર આ જે સંત હોય એ આ 5 વર્તમાનની મર્યાદામાં હોય અને એને જ મહારાજે આ સંભાળ લીધી છે. ને એનો જ મહારાજ કહે છે કે જેણે કરીને જગતનું બંધન તમને ન થાય, તમને બંધન જરૂર નહીં થાય, પણ અમે જે આ 5 વર્તમાનની મર્યાદા બાંધી દઈએ છીએ એ 5 વર્તમાનની મર્યાદામાં રહેશો તો. અને શિક્ષાપત્રીમાં ભક્તજનો આપણે સૌ કોઈ સ્પષ્ટ સમજી શકીએ એવી ભાષામાં મહારાજે વાત કરી દીધી છે કે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તીએ તે અમારો બાકી બોલો સંપ્રદાય બારો. મહારાજના શબ્દ છે, મહારાજ કે શિક્ષાપત્રી પ્રમાણે વર્તીએ તે અમારો ને બાકી જો ન વર્તે તો સંપ્રદાય બારો. કારણ કે ચિંતા એમ જ હોય ને, બાપ ને દીકરાની ચિંતા ક્યાં સુધી હોય કે જ્યાં સુધી બાપની આજ્ઞામાં ને કયામાં રહે ત્યાં સુધી, પણ બાપની આજ્ઞાથી વિરુદ્ધ ગયો તો પછી બાપ ક્યાં સુધી સંભાળી રાખે. હવે પેપરમાં આપી દેજો, હા અમારા બગસરામાં અમારા દેવજી બાપા હતા, એ કહેતા કે 2 દીકરા મારા છે, એક નો કોઈ વિશ્વાસ કરતા નહીં, એને આ બોલતા નહીં, લ્યો સત્સંગ ન રાખતો, ભજન ન કરતો, મંદિરે ન આવતો ને, એને એક દીકરા, અરે કોઈ વ્યવહાર જ નહીં, કે મારે હું ભાઈ. એટલે બાપની એ રીત છે, એમ દીકરો જ્યાં સુધી કયામાં રહે ત્યાં સુધી એને સંભાળ રાખે બધું કરે, પણ છોકરો જો કયા બાર જાય તો એની ખબર ન રાખે એમ. તો અહીંયા મહારાજ પણ સંતોને એમ કહે છે કે સંતો આ 5 વર્તમાનની મર્યાદા તમને બાંધી આપું છું, એ વર્તમાનની મર્યાદા તમે રાખજો. રેજો પંચવ્રત પરમાણે રે ધારી વિચારી સહુ તો જાણ રે, હે જો પંચવ્રત પ્રમાણ રે ધારી વિચારી સહુ તો જાણ રે, હે પંચવ્રત છે સહુ ને પાર રે, વ્રત છે સહુને પાર રે, નથી એથી બીજું કાંઈ બાર રે. મહારાજ કહે છે 5 વર્તમાન તમને અમે બાંધી દઈએ છે, એ 5 વર્તમાનની અંદર બધું આવી ગયું, એનાથી બહાર કાંઈ છે જ નહીં.
હે પંચ વ્રત છે સહુને પાર રે, નથી એથી બાર રે, હે પંચ વ્રત છે સહુને પાર રે, નથી એથી બીજું કાંઈ બાર રે.
સંતોએ એક માર્ગ માગણી કરી મહારાજે એક પોતાની ઉમેરી. તમે અષ્ટ પ્રકારે નારીને કીધું, મહારાજ કે એક મારું પણ બીજું તમને કેવું છે જે મહારાજ કહે છે.
હે અષ્ટ પ્રકારે તજવી નારી રે, તેમ ધન તજવું વિચારી રે. અષ્ટ પ્રકારે તજવી નારી રે, તેમ ધન તજવું વિચારી રે. હે સહુ જાણ
આખા બ્રહ્માંડ માં ધન અને સ્ત્રી તમારે છે જ નહીં એમ સમજીને ફરો.
હે કોઈ દેશ કાળ પિયા સંગે રે, અળગો રેવો અષ્ટ અંગે રે. કોઈ દેશ કાળ પિયા સંગે રે, અળગો રેવો અષ્ટ અંગે રે. હે એમાં નક્કી કરી નિરધાર રે, ફરો પરહી તે પૃથ્વી મોજાર રે.
આખરી નિર્ણય છે. એ સંતો, તમે ખાલી એક સ્ત્રીનું કહેતા હતા, પણ મારું એક બીજું પણ જોઈન્ટ કરો કે તમારા માટે ધન પણ નથી. જેટલું ધન સ્ત્રી બંધનકારી છે, એટલું જ બંધનકારી મહારાજ કે ધન પણ છે. તમને કદાચ મુક્તોને કેસે ખ્યાલ નહીં હોય, પણ હું બધી રીતને જાણું છું, અને મહારાજ તો હું ન જાણતા હોય કયો. ધન ને સ્ત્રીમાં તો આ સમગ્ર જગત રહ્યું છે. મહારાજ કે તમે સ્ત્રીનું ખાલી કહો છો, બાકી અમારું આ એક પણ વચન કે ધન અને આ બે બ્રહ્માંડમાં તમારા માટે સર્જાણા જ નથી એમ. અને પછી ફરો બ્રહ્માંડમાં, કોઈ પણ જગ્યાએ આ લોકમાં જાઓ કે પરલોકમાં ફરો, કયો પાતાળમાં જાઓ તો ભલે, ને આકાશમાં જાઓ તો, સ્વર્ગમાં જાઓ તો ભલે, ગમે ત્યાં જાઓ, બદ્રિકાશ્રમમાં જાઓ. અને સંતો ગયા છે, પણ બેનો ત્યાગ હંમેશા રાખીને ફરજો. દેશ વિદેશ ગમે ત્યાં જાઓ, પણ બેનો જો તમારે ત્યાગ હશે તો સંતો, કોણ એવી માયા છે તમને પજવી શકશે? કઈ માયાની તાકાત છે કે તમારી હામી નજર માંડીને જોઈ શકશે? કયો એવો પદાર્થ છે કે તમને બંધન કરી શકશે? કોઈ બંધન નહીં કરે. પણ આ બે વસ્તુને મહારાજ કે બહુ ધ્યાનમાં રાખીને આગળ વધજો. અને સંતોએ બરાબર મહારાજના વચનને પકડ્યા છે. મુક્ત હતા છતાં પણ ખબર નહીં એને કેટલી કાળજી હશે, એને કેટલો ખપ હશે.
મહારાજ ની એક એક આજ્ઞા એમાં આ બે માં તો બહુ દ્રઢ વિરતા છે, બહુ દ્રઢ વિરતા છે. કયો કૃપાનંદ સાહેબ ની વાત આવે છે, ગુણાતીતાનંદ સાહેબ ની વાતમાં કે શાહપુર ગયેલા, સમજા, અમારા ખોપાળા થી આગળ થોડુંક શાહપુર એવું ગામ છે, એની ધાર ઉપર એમ કહેવાય છે ડોશી કે ખડવાટથી સાણા વીણતે સંતો રસ્તામાં આવેલા હતા અને કૃપાનંદ સ્વામી ત્યાં ડોશીને ભારો લઈને આવતા ભળાઈ ગયા. સંતો ને કહે ભાગો ભાગો, એ કહે હાંક પરની ધારે ઉપર ડોશી આવે, ભાગો ભાગો. બોલો કેટલો એને ડર હશે. ને કૃપાનંદ સ્વામી એટલે જેવા તેવા નહીં, વચન સિદ્ધ પુરુષ. ગુણાતીતાનંદ સ્વામી જેની વાતોમાં વખાણ કરે, કૃપાનંદ સ્વામી તો હે સ્વામી કે જેવા સેવા જણાણા જ નહીં. કયો એવા મહાસમર્થ પુરુષ, પણ સ્ત્રીનો કેટલો હૃદયથી અભાવ, એમ કેટલો ત્યાગ. નિષ્કુળાને સાહેબ વૈરાગની મૂર્તિ જેને સ્ત્રી બાધ ન કરે એવા મહાપુરુષ હતા. પણ એકવાર મહારાજ સભામાં બેઠા હતા, મહારાજ કહે સ્વામી અહીંયા બેસો. સ્વામી આવીને બેઠા, પણ આમ નજર કરી ઊંચું જોયું તો સ્ત્રીઓ સ્ત્રીઓની સભા એકદમ હામી બેઠેલી દેખાય. સ્વામી ઉભા થઈ ગયા. મહારાજ ને કહે જ્ઞાની બેહો. મહારાજ કે કેમ? મહારાજ ને કે નહીં બેહો. એમ કરીને બીજી જગ્યાએ બેસી ગયા. મહારાજ કે ઉભા થાવ ઉભા થાવ, અહીંયા જ બેહો. મહારાજ ને કે મહારાજ નહીં બનવું. મહારાજ કે પણ કોનું વચન લોપું છું? એ કે જાણું છું તમારું જ લોપું છું, પણ ત્યાં નહીં બેહો. મહારાજ કે શા માટે? તો નહીં બેહો. મહારાજ કે વિમુખ કરશો? મહારાજ ને કે મહારાજ વિમુખ થવાનું મને મંજૂર છે. મહારાજ કે નરક માં નાખીશ? મહારાજ ને કે નરક મંજૂર છે. બોલો હું હા. મહારાજ ને કે તમારા વચને નરક ભોગવીશ ને તો ક્યારેક પાછો નરક માંથી બહાર નીકળીને તમારા મૂર્તિના સુખમાં હા હું રક્ત થઈશ. પણ જો અહીંયા બેહીન દોષીઓના કેતા સ્ત્રીઓના મોઢા જોઈને જો વિમુખ થઈશ ને, નરકમાં જઈશ ને, તો મને કોઈ ઉગારવા વાળો મળશે નહીં. માટે મહારાજ ત્યાં બેહે અને વિમુખ થવા હું માંગતો નથી. આમ નમ તમારે વિમુખ ક્રોધ કરી દો. એમ કરીને નો બેઠા. કયો મહારાજ રાજી થયા કે સ્વામી બરોબર છે, એમ આજ્ઞા તો એમ જ હોવી જોઈએ. એમ મહારાજ એકવાર હાથમાં રોપિયો રાખ્યો, સમજા. સ્વામી બોલ્યા સમય અહીંયા હું મહારાજ. મહારાજ કે મોઢું ખોલો. મહારાજ ને કે મહારાજ પેલા તમે મુઠ્ઠી ખોલો. મહારાજ કે પણ અમારા વચનમાં વિશ્વાસ નથી. નહીં આજ નો વિશ્વાસ કરાય, ભગવાન હોય તો એવું થઈ ગયું કે પેલા મુઠ્ઠી ખોલો પછી મોઢું ખુલે. મહારાજ કે પણ આ પ્રસાદ મહારાજ કે ગમે તે હોય, મહારાજ ને ગમે તે હોય ને, પેલા મુઠ્ઠી ખોલો. મહારાજ સ્વામી ને કે બહુ પાકા હોય એ કે આ મોઢું ખોલ્યું હોત ને તો આ રૂપિયો હતો એ કે ધન મોઢામાં નાખી દેવું હતું. મહારાજ ને કે હું કોનો સાધુ છું? હું સ્વામિનારાયણ નો સાધુ છું. એ કે છેતરા તો હશું ને, ખરેખર મહારાજ ના હોય ની નો ક્ષેત્ર. અને જગત માં તમે જો સાપ છે ને કે વાણીઓ કાણીઓ ને લ્યો, તમને બધાને ખબર લાગે છે ક્ષેત્રાય ની હું કામ પણ ક્ષેત્રાય, બરોબર છે ને. હા આગળ પાછળ નું જોઈ નો કામ કરીએ. અને એ જ સાચો સ્વામિનારાયણ નો, હે માયા થી ક્ષેત્રાય નહીં, જગત થી ક્ષેત્રાય નહીં, આ જગત ના જીવ થી ક્ષેત્રાય નહીં, હું કામ ક્ષેત્રાય. કયો મહારાજે એક એક વાત હમણાં શ્યામ સ્વામી કહેતા મહારાજે પાછિયા હું કે પાછી પાડી પાડી ને એક સમજાવ્યું છે, કીધું કયો હું કામ હવે પણ એ ગાફલતા રાખી. નિષ્કુળાન સ્વામી ન રાખી ગાફલતા. મહારાજ ને કે મહારાજ મુઠ્ઠી ખોલ્યા પછી મોઢું ખોલે એમ કયો. એટલે કહેવાનું કે સંતો એ બહુ ડર રાખ્યો છે મહારાજ ના વચનમાં. સંતો સારધાર વર્તા છે, જેમ મહારાજે કીધું એમ જીવન પર્યંત પોતે રહ્યા છે. ગમે તેવા આપતકાળમાં ગમે તેવા દેશકાળમાં પણ સંતો નથી ડર્યા, એ બાબત થી નથી લેવાણા. અને ખરેખર ભગવાન સ્વામિનારાયણના આશરે બેઠા હોય ને જેને ભગવાન સ્વામિનારાયણ હૃદયમાં પાવર હોય, ભગવાન સ્વામિનારાયણ મહિમા ને નિશ્ચય હોય, એ આ બેના પેચમાં ખરેખર ન આવે. જાણે છે મહારાજના આ વચન લોપી અને કોણ સુખી થયા છે એમ. એ તો હવે બધા એમ કહે છે કે દેશ કાળે વરતું જોઈએ, વાંધો નહીં એમ. હવે એક સંતો વાત કે ગામડે ગયેલા, સમજા. એટલે લગભગ 8-10 વર્ષ પહેલાની કંઈક વાત છે. તો એ બધા ઉંમર અત્યારે દેખાય નાની, તો એ વખતે તો હાવ નાની હોય ને. એટલે બધા વડીલો મંદિરે સંતો ગયા એટલે વડીલો આવ્યા બધા. અને સહજ ઓલા બૈરાન આવ્યા છે, કીધું કે છોકરાને બૈરાન કહેજો બહાર રહે એમ. એટલે એ છોકરાએ બધા બૈરાન બહાર કાઢ્યા ને તો બધા દાદા આવ્યા. એ કે લે, એ કે આજકાલના નવાણિયા સાધુ થયેલા ને ઈને વળી, એ કે મોટા મોટા સાધુ કોઈ દી કાંઈ ન કહેતા, બધા હારે જ બેહતા આમાં કથા વાર્તા સત્સંગ ભાઈઓ ને પછી કેદી લાભ મળે. એ કે આ નવે નવા એ કે ખબર નહીં ક્યાંથી આવું બધું શીખી લાવ્યા. કયો કે મોટા મોટા એ કોઈ દી કાંઈ ના પાડીને આ એ કે નવા નવા એ કે હમણાં આવેલા. એટલે ટૂંકમાં ભગવાનને એ આજ્ઞા જેને પાળવે છે ને એને અનુસંધાન જરૂર રહે, જેને નિશ્ચય હોય, જેને મહિમા હોય એને. અને બાકી તો નથી કહેતા કે આ અત્યારે હું કળિયું ગાલે છે, એ કે બધું કાંઈ થોડું પડે. પાછા દ્રષ્ટાંત દે કે હમણાં હમણાં નવી નવી બધી ગાડીઓ નીકળે, ઇનોવા ને આ છે ને તે છે, એમાં એમાં એક એક કિલોમીટર ક્યાં સુધી લખેલા હોય. આપણે કહીએ 140 ને 160, હું કે બધા કાટ બધા શું કહેવાય એને, એ 140 ઉપર 80 ઉપર હાલે એ કે તો કે ના ના, તો કે એ તો હું કામ, એ તો ખાલી દેખાડ્યા હોય એમ, એ કે બધા શ્લોક થોડા પડે શિક્ષાપત્રી ના ધર્મામૃત ના હું આ એ અમુક એનો અમુક લિમિટ હોય કે દેહ રાખતા જેટલું થાય એટલું કરાય એમ કે ગયો. પણ ખરેખર ભગવાન સ્વામિનારાયણ જે આજ્ઞા કરે છે એ ભક્તો દેહ રાખતા જ કરે છે. હા, દેહ જેમ રે ને વ્યવસ્થિત મહારાજ કે આ જ એકાંતિક ધર્મ છે, એ તો મહારાજ કે સુખે પળા એવા છે. પંચ વર્તમાનની મર્યાદામાં રહેવું એ કઠણ નથી પડતું, પણ જેને મહારાજનો મહિમા નિશ્ચય હોય એના માટે બહુ સુગમ છે. અને જેને પાળવું જ ન હોય, આ બાંધ સડ જ કરવી હોય કે આટલું કરે તો કેમ એમ, લાલજી મહારાજ એકવાર કથામાં વાત કરતા હતા કે ઘણા એક પ્રશ્ન લઈને આવે કે બાપજી આટલું આમ કરો તો કેમ એમ, આટલું બાંધછોડ કરવી જોઈએ એમ. લાલજી મહારાજ કે અમે એમ કહીએ ભાઈ આટલે હું કામ બધી બાંધછોડ કરી નાખી, થોડીક બાંધછોડ કર્યો એમાં હું એમ, હું કંઠી આપણી બાંધેલી છે હવે એક ગાંઠ છોડો તો બધા પારા હર હર કરતા હરી જ જવાના છે ને, એમ એક ને એમ છૂટે વાહે બીજો વાહે ત્રીજો વાહે પછી લાઈન થઈ જાય. અહીંયા જ આપણે હાઈવે રોડ નીકળ્યા છે, મોટા મોટા 8 નંબર ના હાઈવે સીધા નીકળ્યા હોય, પેલા ત્યાં માણસો રસ્તા કર્યા હોય કેડી સમજા, એ કેળામાંથી પછી કોઈ સ્કૂટર લઈને નીકળે, કોઈ વળી ગાડી લઈને નીકળે, ધીરે ધીરે કરતા પછી રસ્તો થાય ને પછી એમાંથી મોટા રોડ થાય. એમ એક વચન ભગવાન નું લોપાય વાહે બીજું વાહે ત્રીજું પછી એક વચન ઉભું રહે નહીં. માટે જેટલા મજબૂત થી મહારાજ ના વચન પકડી અને જેમણે જેમણે રાખ્યા છે એના ઉપર મહારાજ ને બહુ રાજીપો છે. અહીંયા મહારાજ ની આજ્ઞા ને સંતો સારધાર પાળવા માટે તૈયાર થયા છે. મહારાજ ની પ્રાર્થના, સંતો ની પ્રાર્થના મહારાજે સ્વીકારી અને આ બધા નિયમ બાંધ્યા છે. સંતો એ મહારાજ ને પ્રશ્ન કર્યો કે મહારાજ અમારે વેશ કેવો રાખવો, જગત માં સાધુઓના વેશ આપણે જોઈએ છીએ અલગ અલગ પ્રકારનો, કોઈ પટકો બાંધ્યો હોય, કોઈ ધોતી પહેરી હોય, કોઈ વળે જામો પહેર્યો હોય, હે કોઈ ડગલો પહેર્યો હોય, અલગ અલગ બધી રીત છે, તો મહારાજ અમારે કેવો વેશ રાખવો. અને ત્યારે ભક્તજનો મહારાજ બહુ સુંદર, આ અત્યારે જે સંતોનો વેશ છે એ વખતે મહારાજે સંતોને આ વેશનો નિયમ આપ્યો છે. મહારાજ કે 11 વસ્ત્ર રાખવા, કેટલા 11. જો આ બધી વાત પુરુષોત્તમ પ્રકાશમાં લખી છે ને તમે ક્યારેક નિરાતે બેઠા હોય વાંચો ને તો આ બધી વાત આવશે. મહારાજે સંતોને વસ્ત્ર કેવા રાખવા એની વાત કરી, 11 વસ્ત્રો રાખવા. એમાં મહારાજ કે જે એક ટાઢ હરે એવી ગોદડી રાખે, જેને ધાબળી કહેવાય અત્યારે આજની ભાષામાં. બીજું મહારાજ કહે છે બે કોપીન રાખે, બે કોપીને ઢાંકવા માટે બે બહિર્વાસ રાખવા, બે ધોતિયા જેને કહેવાય. પછી બે ખેસ રાખવા, એક માથે બાંધવાનો જે રૂમાલ, તમને કદાચ એ પાગ તમને કદાચ કહેવાતી તમારે ભાષામાં કહેતા હોય તમે, પણ એને સંતો રૂમાલ કહીએ, રૂમાલ રાખો. રૂમાલની અંદર મહારાજ કે એક ટોપી રાખે, સંતોનો વેશ આવે છે. અને પછી મહારાજ કે એક ગૌણું રાખવું, પાણી ગાળવા માટે એક ગરણું રાખવું. બીજું મહારાજ કે એક કામળી રાખવી, નાઈ ને પછી પહેરવા માટેની કામળી. આ 11 વસ્ત્રો મહારાજ કે ગ્રહસ્થ પાસેથી જૂના માગીને લેવા. કેવા? હા, એટલે સંતોને તમારે બધાએ જૂના વસ્ત્ર આપવાના. કેવા? મહારાજની આજ્ઞા છે જૂના વસ્ત્રો માગવાની. પણ થોડોક વિવેક એવો છે કે સંતોએ માગવું હોય તો જૂના માગવા, પણ ગ્રહસ્થએ મહારાજને આજ્ઞા કરી આપવા હોય તો નવા આપવા. બે ને મહારાજે બાંધ્યા છે, તમારે લખ્યું 6 મહિના ગ્રહસ્થએ પહેરેલું કપડું માગવું. કેવું? 6 મહિના પહેરેલું. તમે કોઈ આપશો એવું? ન આપે. એટલે મહારાજે આ બધા વિધિ બતાવ્યા છે. તો 11 વસ્ત્રો મહારાજ કહે છે સંતો તમારે રાખવાને વેશ સૌમ્ય રાખો કે દર્શન કરનારને સુખ થાય, આમ સહજ ભાવ જાગે. અને આપણે સહજ સમજી શકીએ છીએ કે જો ને ઘણા બાવા આડા નવળા પટકા બધા બાંધીને આવતા હોય તો ઓલા કૂતરાય ભડક ઓલા ભણતા હોય કયો. ને આપણા સંતો વેશ તમે જો, હજારો સાધુ હોય પણ આપણા સંપ્રદાયનો કોઈ પણ એક સાધુ અંદર હોય ને તરત બધા સાધુ કરતા એ જુદા તરી આવે. મહારાજ નો વેશ છે, આ બધી અક્ષરધામ ની રીત છે. આની આઈના આ રીત ખબર જ ન પડે. કયો આપણે સંતો ને જે ધોતી પહેરવાની રીતિ હજી જગત માં કોઈ નહીં આવડે. બોલ, ચારે શેડા ખોસવાનો જે શાસ્ત્રમાં વિધિ છે તો એ કોઈ નહીં ખબર હોય. કોઈ એમને ગોળ ગોળ વેટવી દે, કોઈ આમ વેટે, કોઈ આમ. તમે જોજો ક્યારેક હરદ્વાર ની બાજુ જાઓ ને તો અહીંયા હજારો સાધુ ના ઝુંડ ના ઝુંડ. પણ તમે બધાને બધાની રીત જુદી જુદી. કોઈ વળી ભગવું હોય, કોને વળી લાલ હોય, કોને વળી કેસરી હોય, અલગ અલગ બધાની રીત. જોકે હવે આપણને થોડું થોડું આવતું જાય છે, પણ જ્યાં મહારાજની આજ્ઞા છે ત્યાં નહીં આવે. ત્યાં તમને એક હરખા દેખાય, એક હરખા. જે મહારાજના બાંધેલી મર્યાદાના જે નિયમોના છે, વસ્ત્રો મહારાજના સંતો રાખે છે, ત્યાં બધાને એક રીત દેખાશે. મહારાજની આજ્ઞા છે આવી રીતે 11 વસ્ત્ર રાખવા. તમામ વસ્ત્રને મહારાજ કે માટીથી રંગીન રાખવા, એનો મહારાજ વિવેક દેખાડ્યો. હું કેસરી કે એવા કોઈ કલરથી નહીં, હું માટીથી રંગીન રાખવા. જે માટી એ મૂળી પ્રદેશમાં રામપુર ગામ છે, ત્યાંની જમીન એવી લાલ, સમજા. તો એ તળાવમાં બધી એ કાંપનો જે લાલ કાંપ આવેલો, એ કાંપની એ માટી, એ માટીના સંતો ધોતિયા રંગે છે. એટલે ઘણા વખત તમે કોઈ નજીકથી સંતો ગયા તેમ કે ધૂળિયા સાધુ, આપણા સંતોને એ ધૂળિયા કે. હું કામ આપણા સંતો આ જે માટી આ કલર છે ને, એ કોઈ કલર નથી, કોઈ ડાઈંગનો કલર નથી, આ ધૂળ છે. શું છે? ધૂળ છે. લોકો એટલે આપણા સંતોને ધૂળિયા, કદાચ તમે સાંભળ્યું હોય તો સંશય હોય ધૂળિયા કેમ કહેવાતા હોય, તો એ વિવેક માટે કહું છું. આ મહારાજની આજ્ઞા પ્રમાણે કે કપડાને, સફેદ કપડાને માટીથી રંગીન સંતો તમારે રાખવા, તો એ મહારાજે વિવેક દેખાડ્યો છે કે માટીથી એ 11 વસ્ત્ર રાખવા. તો આવી રીતે મહારાજ સંતોને ગામડે ફરવા છે, પણ એવી રીતની મહારાજ રીત શીખવાડે છે કે અમારો સાધુ ગમે ત્યાં જાય, કોઈ જગ્યાએ અમારો સાધુ પાછો ન પડવો જોઈએ. શાસ્ત્રમાં પણ બહુ ઊંડાણમાં જો જે ત્યાગી સાધુ સમાજ જે વર્ગના જે સંપ્રદાયને ગયા હોય એને બધાને આ જ નિયમ છે, પણ રાખે એને માટે બરોબર. તો મારા સંતોને કોઈ કાલ હવારે પ્રશ્ન કરે શાસ્ત્રમાં સંપ્રદાયમાં કેવા વસ્ત્ર રાખવા, તો એનો તમામ મહારાજે વિવેક દેખાડ્યો. અને હવે અહીંયા સંતોને મહારાજ જમવાની બાબતમાં કહે છે, કારણ કે રહેવું અને ખાવું આ બે વાત ઉપર બહુ બહુ ભાર છે. તો સંતો મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ હવે આ વસ્ત્રનું તો તમે કીધું આવા રીતના, તો અમે એ પ્રમાણે રહેશું ને રાખશું, તો હવે અમારે જમવાનો વિવેક દેખાડો. અને ત્યારે વાલા ભક્તજનો મહારાજ જમવાનો વિધિ બતાવે છે. તો પ્રાર્થના કરતા સંતોને મહારાજ જમવાની વાત શીખવાડે. તમે એક એક વાત વિચારશો તો ખ્યાલ આવશે કે મહારાજે કોઈ વાત બાકી નથી રાખી. એમ કેમ જમવું, ક્યાં થૂકવું, ત્યાં સુધીનો વિધિ બતાવ્યો છે. બોલો. તો અહીંયા મહારાજ સંતોને જમવાની વાત લખે છે.
અન્ન જમીને જામ, અન્ન માગીને જામ, જો મધ્યાન રે હેરસે રહિત સહિત જળ પાને રે. અન્ન માગીને જામ, જો મધ્યાન રે હેરસે રહિત સહિત જળ પાને. જ્ઞાન રે રસે રહિત સહિત જળ પાને રે. માગીને જમ જો મજાને રે રસે રહિત સહિત જળ પાને રે.
હે સર્વે મેળવી ભેળો તે કરી રે, ભાવ ભરી રે. સર્વે મેળા સહિત સહિત જળ પાને રે રસે રહિત સહિત જળ પાને રે.
આ મહારાજ નો નિયમ છે. હે સંતો, તમે જમવાની બાબતમાં પૂછો છો તો ખરેખર એ જમવાની બાબત બહુ ધ્યાન રાખવા જોઈએ. વરસાદ બહુ આવ્યો ને, એટલે હવે તો આપણે કઈ તમે જવાના તો નથી, એટલે આપણે ચાલુ રાખીએ. જાજો ક્યાં કયો, કેટલો વરસાદ આવે છે. સંતોને મહારાજ નિયમ આપે છે, સંતો જમવાની બાબત જો પૂછતા હો તો અન્ન માગીને જમજો મધ્યાહ્ન રે. એ વખતે પેલો નિયમ જે હતો, મહારાજ માગીને જમવામાં દોષ નથી એવું મહારાજ કીધું, એટલે સંતો માગીને જમતા. પણ જમવા મહારાજ કે વિવેક રાખજો કે એક વાર જમજો મધ્યાહ્ને. ક્યારે? મધ્યાહ્ને બપોરે એક વાર. વળી મહારાજ કે રસે રહિત ને સહિત જળ પાને રે. હું સર્વે મેળવી ભેળું તે કરી રે, જમજો એક વાર ભાવ ભરી રે. આ મહારાજની રીત છે. લાકડાના પથ્થરમાં મહારાજ કે જે કાંઈ અન્ન માગો તમે મળે બધું એક પથ્થરમાં ભેળું કરી અને જળ સહિત રસ રહિત ભેળું કરીને પછી મહારાજ કે એક વારે બપોરે ભાવથી સમજો. કેવી રીતે ભાવથી? ક્યારેક ટ્રાય કરવી કેટલા ભાવથી જમાય. થાળીમાં તમે જમવા બેહો ને, ઘણી વખત તો ઉપાધિ થઈ જાય. બે પ્રકારના શાક હોય, જો બે શાક પડખે પડખે આવી જાવ હોય, જો એમાં એકાબીજાને એકાબીજા પડી ગયું હોય તો તમારો ડખો થઈ જાય. કયો જયારે અહીંયા મહારાજ કે બધું ભેળું કરીને ભાવથી સમજો. પણ ખરેખર જેને ભગવાનમાં રસ હોય ને, ભગવાનના વચનમાં જેને રસ લાગ્યો હોય ને, એને પછી આ રસમાં આમ આમ ઓલું ન થાય. ગમે એવું થઈ જાય તો એ ભગવાનની આજ્ઞામાં એને રસ મનાણો હોય તો મહારાજની આજ્ઞાને સહેજે પડે. જે કાંઈ વસ્તુ પદાર્થ મળે, દાળ ભાત શાક રોટલી જે કાંઈ બધું ભેળું કરે. જેતપુરનો એક પ્રસંગ છે, હરિકૃષ્ણ સ્વામી તેજા મંદિર બંધાયું હોય, એમ કહેવાય છે કે એક બ્રાહ્મણને આ બધી કોઈ હરિભક્તો વાત કરેલી. સંતો તો બહુ જાહેરમાં આવું કહેતા ન હોય, કારણ કે આપણા વર્તનની બીજા આગળ બધી વાતો શું કરવાની હોય. એમાં કોઈ હરિભક્ત ખ્યાલ આ બધે સંતોના નિયમોની, એમાં કોઈ હરિભગતને મંદિરે આવા કરવા માટે એમણે બધી વાત કરી કે આવા સરસ સંતો છે, એમ કેવું નિરસ કરીને જમે છે. બધી વસ્તુ પદાર્થ ભાવથી ભગવાનને અર્થે બનાવવાની, જે કાંઈ ભગવાનને અર્થે બનાવે એ અતિ ભાવથી, એમ અતિ રસે યુક્ત, એમાં ક્યાંય સંકોચ નહીં કરવાનો. અતિ સુંદર બનાવીને ભગવાનને ધરવાનો. પણ ભગવાનને ધર્યા પછી જે કાંઈ હોય તે બધું સંતો ભેળું કરીને જમે અને ત્રણ કોસ પાણી નાખીને જમે. કોસ ભરી પાણી નાખવું અમૃત સરખા અન્નમાં, ભેળું કરી ભાવે નહીં મનમાં ઘણું પસ્તાય ઘણું મનમાં. નિષ્કળંશ મેં લખ્યું, પોષ ભરી પાણી નાખવું અમૃત સરીખા અન્નમાં, ભેળું કરીને ભાવે નહીં પસ્તાય ઘણું મનમાં. જેને મહિમા ને નિષ્ઠિ ન હોય એને એમ કે આવું તે કઈ હોતા હશે એમ, આવી આજ્ઞા કઈ થોડી. એ તો હું કે આ બધા પ્રકરણ હતા એમ, બોલા 212 પ્રકરણ ફેરવા હતા ને, 118 હે 114 હા, એ પ્રકરણ માયલું એ કે આ પ્રકરણ હતું એમ. કયો આ મહારાજ ની આજ્ઞા ન પાળવી હોય પછી એવું કરે. એટલે એ હરિભક્તોએ કોઈ કોઈને મંદિરે લાવવા માટે મહિમા દેખાડવા વાસ્તે સંતોનો કથા વાર્તાનો સમાગમ મળે એટલા વાસ્તે કોઈ કીધેલું કે આવા સંતો આપણા જેતપુરમાં રહેશે એમ, બધું ભેળું કરીને જમે છે. જે કાંઈ હોય પછી ગમે તે હોય, કઢી હોય, ખીચડી હોય, દાળ હોય, શાક હોય, ભાત હોય, જે કાંઈ કદાચ મિષ્ટાન હોય તો દૂધ પાક હોય તો બધું ભેળું એમ. પેલા બ્રાહ્મણને એમ છું કાંઈ હોતું છે એવું તો કાંઈ, એટલે એને થોડોક સંશય કે આટલું બધું સારું કેવડી મોટી મંદિરની મહંતાય એ કઈ આમ જમતા હોય. આપણે સામાન્ય માણસોથી કેટલું બધું સરસ સરસ બનાવી બનાવીને ખાયા પીએ છીએ એ તો એમ કેમ હોય એમ. એટલે એમ કીધું એકવાર રસોઈ એને ઘરે આપી અને સંતોને રસોઈ આપી એટલે એ વાત કરી કે મારે એ કે સમી અમારી ઈચ્છા પ્રમાણે તમે રસોઈ કરશો, તમારી ઈચ્છા પ્રમાણે સંતો સહજ કહે ને તમને જેવો ભાવ હોય એવી રસોઈ કરીએ. એટલે એમ કેવાય છે, સાંભળેલી વાત છે કે કઢી બનાવડાવી, કઢી પાક, હારે દૂધ પાક, બાજરાનો રોટલો, એ કે મારે ભગવાનને આવો ધરાવવાનો ભાવ છે સ્વામી, કેમ કરશું? સંતો કે એવું એવો ભગવાનને થાળ કરું, હું આને જોઉં તું કે આ બધું હકીકત છે કેમ એમ. અને સંતો એ ભગવાનને ભાવથી એ થાળ બનાવ્યો, દૂધપાક, કઢી, ભાત, હારે બાજરાનો રોટલો, ભગવાનને થાળ ધરાવ્યો. પછી સંતોની પંક્તિ થઈ ને ત્યારે પેલો ભૂદેવ બહાર નીકળે તૈયાર જોવા માટે ઉભો રહ્યો, કેમ કરે છે એમ. સંતો પીરસે હરિકૃષ્ણદાસ સ્વામી પેલા બેઠા ને, જે કાંઈ સંતો પીરસે બધું એક પથ્થરમાં, રોટલો તો નાખો પથ્થરમાં, ભાત તો કે નાખો, બધું જોયો, સેટિંગ નો આવે તમારી રીતે તમે જોવો તો, રોટલાને ભાતને કઢીને દૂધપાકને કેમ બને કયો? પણ મહારાજની આજ્ઞામાં જેને રસ મનાણો છે એને આ રસ શું લાગે કયો? રોટલો ને દાળ ને ભલે કઢી ને ભાત ને દૂધપાક ને બધું એક પથ્થરમાં નાખ્યો ને ત્યાં ઓના હૃદય પીગળી ગયો કે હા, મેં કેવી મોટી ભૂલ કરી એમ. ભગવાનના ખરેખરા સંતને મેં આવી રીતે એક મારા સંશયના નિવારણને વાસ્તે, મને વિશ્વાસ નહોતો એના વાસ્તે આવો થાળ કરીને જમાડ્યો. અને દંડવત કરીને સ્વામી આગળ આમ દૂર ઉભો રહીને પ્રાર્થના કરીને આંખમાં આહુડા આવી જાય, સ્વામી મારી ભૂલ થઈ ગઈ, મેં આ તો તમે આવા વર્તમાન પાળો છો મને એક ભાઈએ કીધેલું, એટલે આવા વર્તમાન પાળો છો કે નથી પાળતા એ જોવા માટે મેં તો આ રસોઈ આપી હતી. પણ મારા આ ઠીક છે મારા ધન્યભાગ કે મારી ઘેર તમે સંતો જીમાં મારા પાપ બળે એમ કરીને પગે લાગી દંડવત કર્યો, રોયો. કહેવાનું કે ભગવાનને વિશે જેને ભાવ છે ને ભગવાન જેને સર્વસ્વ મનાણા છે એને આજ્ઞામાં એને સર્વસ્વ દેખાય છે એવા સંતોએ મહારાજને રાજી કરવાને વાસ્તે આ નિયમ ધાર્યો છે. જે કાંઈ મળે છે એ બધું ભેળું કરીને પત્થરમાં નાખી અને ત્રણ પોચ પાણી ભરી નાખી ભેળું કરીને મહારાજને સંભાળતા થતા એ સંતો જમે છે ને ગામડે ગામડે ફરે છે. હજારો જીવને એવા દ્રશ્ય એવા દર્શન થાય અને નિશ્ચય થાય છે. ભુજની વાત છે, એક સંતો ભુજ ગયેલા અને કોઈ ધર્મશાળામાં ઉતરેલા, એમાં કોઈ મોટો માણસ ત્યાં નીકળ્યો ને બરોબર સંતો બપોરના સમયે પંક્તિ જમવા બેઠા અને સંતો બધા એક પથ્થરમાં જે કાંઈ હોય ભેળું કરીને જમતા હતા. અને એ જ્યારે ત્યાંથી નીકળે છે ને અને એ સંતોને જમતા જોયા લાકડાના પથ્થરમાં, એટલે સહજ એને એમ છું કે આ કોણ સાધુ, એમ આવા સાધુ તો આજ પેલા વેલા જોયા. જોઈને એને હૃદયમાં એમ છું કે આ નક્કી આને કોઈ ભગવાન મળેલા હોવા જોઈએ, બાકી આ દુનિયામાં રસથી રહિત થાય, રસ જેને ફાવે નહીં, રસને નિરસ કરીને જમનારો દુનિયામાં કોણ હોય, એમ આવા સાધુ છે, માટે નક્કી આને કોઈ ભગવાન મળ્યા હોવા જોઈએ. અને એમ કહેવાય છે એ ભગત ઉભા રહી ગયા સંતો ઠાકોર જમાડીને ઉભા રહ્યા, ઉભા થયા ત્યાં સુધી ત્યાં બેઠા છે. અને પછી વાત કરી સ્વામી તમે કોના સંતો છો, પછી નિશ્ચય થયો મહારાજના ખરેખરા ભગત થયા, એટલે નિસ્વાદી વર્તમાનમાં તાકાત છે, ગમે તેવો હોય તો એને એને ગુણ આવે. અને ખરેખર સંતો એવી રીતે વર્તતા હોય તો ગમે તેવો જીવ હોય હૃદયમાં હા પડે કે આ જગતમાં આ બાવા કેમ બાંધતા હોય. ને આ જ એક પ્રકાર એક બાવાનો જ પ્રકાર લોકો સમજતા હોય ને, તો આ જેવી રીતે વર્તે છે એનું આ વસ્તુ કંઈક જુદી છે, માટે નક્કી આને ભગવાન મળ્યા હોવા જોઈએ એમ મહારાજના સંતો વર્તે છે. તો ગામડે ગામડે સંતો ફરે છે, ગામડે ગામડે ભક્તો મળે છે, જે જે મુમુક્ષીઓ સંતોને જોઈ હૃદય પીગળે છે. અને સંતો પાસે આવીને પ્રાર્થના કરીને એમ કહેવાય છે કે નિયમ ધારવાની વાત આવે છે. ત્યારે સંતોએ મહારાજને પ્રશ્ન કરેલો કે મહારાજ, સંતો જ્યારે ગામડા ફરતા હોય એની પાસે કોઈ મુમુક્ષુ આવે તો હવે આ નિયમ શું ધરાવવા? ત્યારે મહારાજે ગૃહસ્થના પાંચ નિયમ બતાવ્યા છે. જેમ સંતોના પાંચ નિયમ છે નિર્લોભી નિસ્વાર્થપણું, તો એમ મહારાજે ગૃહસ્થના પાંચ નિયમ બતાવ્યા છે કે હે સંતો, તમે ગૃહસ્થોને આ પાંચ નિયમ આપજો. ખબર છે ને તમારા નિયમ ની તો, હે કે નથી ખબર? દારૂ માટે ચોરી અવેરી, વટ લવું નહીં, વટ લાવવું નહીં. એક કડીમાં તમારા પાંચ નિયમ હમાઈ જાય. દારૂ માટી ચોરી અવેરી, ચાર એ વટ લાવવું નહીં ને વટલવું નહીં, આ પાંચ મહારાજ કે નિયમ તમે રાખો. જે કોઈ મુમુક્ષ તમારી સમીપમાં આવે અને ભગવાન ભજવા માટે ઈચ્છા કરતો હોય, નિયમનું કાંઈ પૂછે તો મહારાજ કે આ નિયમ આપજો, અને એને આવી રીતે તમે વર્તાવજો. દારૂ, દારૂ તો કોઈ આપણે પીતા હોય નહીં, પણ દારૂ કોને કીધો છે ખબર છે? એમાં થોડાક ઉંદર ઉદર. મહારાજ કે ગાળા વગરનું પાણી તે દારૂ સમાન છે, હું ગાળા વગરનું ઘી, ગાળા વગરનું તેલ, પ્રવાહી જે વસ્તુ પદાર્થ એને ગાળો નહીં ત્યાં સુધી દારૂ સમાન છે એને, અને જાણતા હોય એને દારૂ સમાનનો એને દોષ લાગે. ગ્રહસ્થને પાણી 12 કલાકે ગાળવું પડે, કેટલી કલાકે? ત્યાગીને 6 કલાકનો વિધિ, 6 કલાકે જે પાણી ગાળવીશું ફરી વાર ગાળવું પડે, ગ્રહસ્થને 12 કલાકનો વિધિ છે. પછી તેલ ઘી છે એનો વિધિ નથી, એક વાર ગાળ્યા પછી એ પછી એમનેમ રહેશે, એને ફરી વાર ગાળવું પડતું નથી. દૂધ છે, છાશ છે, એ બધા પદાર્થ પ્રવાહી એક વાર ગાળ્યા પછી બીજી વાર ગાળવાનો વિધિ નથી, પણ પાણીનો વિધિ છે. માટે તમામ ભક્તોને ખાસ, એક વાર ગાળ્યા પછી 12 કલાક થાય તો એ પાણી ફરી વાર ગાળવું પડે. ઘણા બિસલેરીને હાવ ચોખ્ખી જ માને, બોલો એક વાર નો એક ડબલ ફિલ્ટર છે સામે, આમાં કાંઈ આવે જ નહીં. પણ આપણી મહારાજને આજ્ઞા નથી, ઘણા નથી, એ ઓલું મગજમાં જ આવતું નથી. કયો બહારના સોડા, એ ઓલા બિસલેરી ની, કોકા કોલા ની, ક્યાંક એવા બધા બધા આવે ને, એ નજી એ ખબર જ નથી કયો લ્યો, એ ખવાય પીવાય એ ખબર જ નથી. ખબર નહીં, ભગવાનનો ખરેખર ભક્તો હોય એના માટે એ દારૂ સમાન થઈ જાય છે. ગાળા વગરનું કોઈ પણ પદાર્થ પ્રવાહી દારૂ સમાન છે, માટે ભલા થઈને કોઈ એ વર્તમાન લોપશો નહીં. આપણે એમ તે આપણે ક્યાં દારૂ પીએ છીએ, પણ એ દારૂ સમાન આપણા માટે દોષ લાગી જાય. પછી માંસ, માંસનું એમ છે કાંઈ આપણે કાંઈ જગતના જીવને જેમ કાંઈ ત્યાં જાતા હોય નહીં, પણ સાફસૂફ કર્યા વગેરેનું અથવા હોટલનું બીજું ત્રીજું જોયા જાણ્યા વગરનું ખાધું, એમાં મહારાજ કે કોઈ પણ નાનો જીવે મરેલો જીવડું હોય, મરેલું હોય ને જો ખવાઈ જાય તો એમાં પણ માંસ ભક્ષણનો દોષ રહ્યો છે. માટે મહારાજ કે ભલા થઈને એના નિયમ આવજો. દારૂ, માટી, પછી ચોરી, ચોરી ત્યાં આપણે કાંઈ ધાડી પાડવા જાય છે એવું જ કાંઈ હોય નહીં, પણ જાણી પૂછ્યા વગરનું મહારાજ કે હગા ભાઈનું લેવાય તોય ચોરીનો દોષ લાગી જાય. જો મહારાજ શિક્ષાપત્રી ક્યાં સુધી ઊંડા ઉતરે છે કે ધર્મ અર્થે પણ મહારાજ કે મારો આશ્રિત ચોરી ન કરે, નહીતર ઘણી વખત એમ થાય બાજુવાળાના ફૂલ હોય ને એટલે મંદિર જાસુ બેસાર તોડતો જાઉં, પણ તમને ખબર નથી બાજુવાળાને એને ભગવાનને ફૂલ ચડે તો એને ફળ મળે જ, પણ આપણને ફળ મળશે ચોરીનું. પછી આપણે મહારાજ પાસે જાવ, મહારાજને કહેજો મહારાજ અમે કોઈ ચોરી નથી કરીને, દંડ શાનો? કાયમ મંદિર જતો તમને ફૂલ ચડાવતો, કોઈ ચોરી કરતો નહીં, મહારાજ કે આ દંડ એનો જ છે. એટલે ભલા થઈને કોઈની વસ્તુ પદાર્થ પૂછ્યા વગર લેવી નહીં. હગા ભાઈનું હોય તો ના પાડીશ મહારાજે, નહીતર ચોરીનો ગુનો લાગી જાય. પછી મહારાજ ત્રીજો ચોથો વિધિ, દારૂ, માટી, ચોરી અને અવેરી. અવેરી એટલે વ્યભિચાર. જોકે એ તો કોઈ સત્સંગમાં એવા એવી ખરાબ હાલત હોય નહીં, પણ મહારાજે લખ્યું છે કોઈને વિશે એમ, હા, મા બેન દીકરીની ભાવના રાખ્યા વિના બીજો ભાવ જાગે છે તો મહારાજ કે એ દોષ એને ભોગવો પડે, એ દંડ એને ભોગવો પડે. ચોથું, પાંચમું વર્તમાન મહારાજ કે વટલવું લઈને વટલાવવું નહીં, એમાં તો આપણે કાંઈ કહેવાનું રહ્યું નથી. એટલે એમાં કાંઈ ઊંડા ઉતરાય જેવું નથી, ઊંડા ઉતરી નહીં પાછી ઉપાધી ને કયો. માટે મહારાજ કઈ નિયમ હચવાય એના માટે બહુ સારું છે, મહારાજનો બહુ રાજીપો છે. બને ત્યાં સુધી મહારાજ કે લોપવો નહીં, લોપશો નહીં તો મહારાજ રાજી થશે. થોડીક અગવડ સગવડ પડે પણ ધર્મ વસ્તુ એવી છે એ પાળવામાં સુખ મળે. માટે મહારાજ કે આ નિયમો સંતો તમે ગામડે સત્સંગીઓને પડાવજો, જેને કારણે મહારાજ કે અમે એની ઉપર રાજી થશું અને એને સુખિયા કરશું. તો મહારાજ આ પાંચ વર્તમાન નિયમની વાત કરી. હવે મહારાજને સંતો કહેશે મહારાજ હાલો એ નિયમ ધાર્યા છે, હવે અમને ભજનનું પૂછે એમ કે સંતો અમારે ભજન શું, કેવી રીતે કરવું, ભજન શું? તો મહારાજ કે અમારે એને કેવી રીતે કહેવું? તો મહારાજ અહીંયા એ નિયમ કહેશે કે ભજન કોનું કરવું, કેવી રીતે કરવું એની વાત મહારાજ લખે છે. મહારાજ કે જારે નિયમ ધારે જાણો જાણારે કે જો કરે પ્રગટ ભજન રે, જ્યારે પ્રગટ ભજન રે, જ્યારે
તમારી પાસે કોઈ મુમુક્ષુ આવી નિયમ ધારે તો હવે ભજનનું જો તમને પૂછે તો પ્રગટનું ભજન કહેજો. જેવા પૃથ્વી ઉપર અમે વિચરીએ છીએ, જેવો અમે મનુષ્ય અવતાર ધારણ કર્યો છે, જેવો અમારું સ્વરૂપ છે, એ સ્વરૂપનું વર્ણન કરી અને એ સ્વરૂપનું ભજન કરવાનું તમે કહેજો. સર્વોપરી ભગવાન આજ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે, નિશંક થઈને કહેજો. હા હા, એવા પ્રગલ્ભ મન કહેતા આ ખુલ્લા દિલથી વાત કરજો. આ પ્રગટ ભગવાન જ છે, એમ સ્વામિનારાયણ ભગવાન એ ભગવાન જ છે. હૃદયના વિશ્વાસની સાથે કહેજો, આમ અઠું આખું આમ હકડોકો નહીં, એમ ભગવાન જ છે. એવી રીતે તમે એમ લોકોના હૃદયમાં વાતને ઉતારજો. અને ખરેખર એટલી જ વાત સમજવાની છે કે મહારાજ એને વિશે ભગવાનપણાની જે દ્રઢતા, એ જે કે જિંદગીમાં ક્યારેય હૃદયમાં મનમાં પણ સંશય શંકા ન થાય એ વાતને મગજમાં ઉતારવાની છે, જેને નિશ્ચય કહેવાય. અદ્ભુતાનંદ સ્વામીનો પ્રસંગ છે કે મહારાજ એકવાર અદ્ભુતાનંદ સ્વામી ગામડેથી આવ્યા એટલે સહજ પૂછ્યું કે સ્વામી તમે ગામડા તો બહુ ફરો છો. તો કે હા મહારાજ, તો હવે ગામડે તમે ફરો છો તો અમને કેવા તમે ઓળખાવો છો, અમે કેવા છીએ, એમ તમારી આગળ કોઈ પ્રશ્ન કરે કે સ્વામિનારાયણ કેવા છે, એમ તમે ભગવાન કહો છો કે મોટા પુરુષ કહો છો, શું કહો છો, એમ સ્વામિનારાયણને તમે શું સમજો છો, ત્યારે તમે શું કહો છો, એમ અદ્ભુતાનંદ સ્વામી મહારાજને હાથ જોડીને કહે છે, મહારાજ અમે એમ કહીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ એ ભગવાનનો અવતાર છે. એમ એટલે પછી અવતારોમાં પાછી છણાવટ કરવા માટે કોઈ તમને પ્રશ્ન કરે તો શું કહેવા, અવતાર તો કેવા, અવતાર તો ઘણા છે, અંશ અવતાર, અંશાંશ અવતાર, કળા અવતાર, વિભુ અવતાર, પર અવતાર, પૂર્ણ અવતાર, પરિપૂર્ણ અવતાર, અવતારોની પણ ઘણી બધી વ્યાખ્યાઓ છે. તો એમાં તમને કોઈ એવો પ્રશ્ન કરે તો તમે અમને અમારા સ્વપ્ને કેવું એની આગળ વાત કરો, એમ અદ્ભુતાનંદ સ્વામી મહારાજને કહેશે કે મહારાજ અમે એમ કહીએ કે ભગવાન એ અંશ અવતાર છે. કેતા કે ભગવાન ઋષભદેવ જેવા છે કે દત્તાત્રેય જેવા છે, એવી રીતે વાત કરે છે. મહારાજે પછી એમ કહેવાય છે માથું ધૂણાયું. અદ્ભુતાનંદ સ્વામીને કહે છે, સ્વામી હવે આપણે ગામડા ફરવાનું બંધ કરો, આમ કાંઈ વળશે નહીં, આવી તમે વાતો કરશો એનાથી કાંઈ કામ બનશે નહીં, માટે આના કરતાં નિરાતે ભજન કરો. આવી વાતો જ આમ જ તમારે જો કેવું હોય તો ગામડે જવાની કોઈ જરૂર નથી, કારણ કે એવા તો બધા લોકોને નિશ્ચિત છે, એને વિશે તો સર્વને ભગવાનપણાને એવું તો કદાચ અમે અહીંયા બેઠા બેઠા પ્રવર્તાવી શકશું. અને ત્યારે અદ્ભુતાનંદ સ્વામીને આંખમાં આહુડા આવી જશે, વાત લખાણી છે સ્વામીની વાત. મહારાજને કહેશે કે મહારાજ ઘણા સમયથી એ મારો પ્રશ્ન હતો કે હવે આ આ સ્વરૂપને ક્યાં સુધી દબાવી દબાવીને કહેશું, એમ આપ સર્વોપરી છો, સર્વ કોઈના કારણ છો, સર્વ અવતારના અવતારી, એ વાતને અમે સમજીએ છીએ, છતાં પણ દબાવી દબાવીને ક્યાં સુધી અમારે મુમુક્ષુ આગળ વાત કરવી. મહારાજ કે એવું છે, તો કે હા મહારાજ, જેમ કુંભારનો ચાક જેમ ફેરી લે એમ મહારાજ આ વિચાર અમારા મગજમાં હંમેશા ફેરી લે છે. ઘણા વખત એવો પ્રશ્ન ઉદ્ભવે છે પણ પાછા પ્રશ્ન સમાવી દઈએ છીએ, પણ મહારાજ આજ તમે જો કહેતા હોય ને તો મહારાજ એ ખુલ્લે દિલથી અમે એમ કહેશું, ભગવાન સ્વામિનારાયણ ખાલી ભગવાન જ નહીં, ભગવાન સ્વામિનારાયણ તો સર્વોપરી ભગવાન છે. અને મહારાજ ત્યારે ઊભા થઈને અદ્ભુતાનંદ સ્વામીને ભેટી પડ્યા, સ્વામી બસ આમ જ વાત કરવાની, નિશંક નિર્ભયપણે ખુલ્લા દિલથી હૃદયને ખુલ્લું મૂકીને મુમુક્ષુને કહેજો કે આ સર્વોપરી નારાયણ છે, એમ અને એવો જ નિશ્ચય કરાવજો, જાઓ આજથી તમને અમે છૂટ આપીએ છીએ. અને એ વખતેથી એમ કહેવાય છે અદ્ભુત આનંદ સ્વામીએ મહારાજના સ્વરૂપને સ્મરણ વર્ણન કરવાના વાસ્તે ભક્તજનો મુખ ખોલે. ગુણાદિત્યાનંદ સ્વામી કહેતા એમ, સ્વામી કે આ તો જીભ જાળીને બોલીએ છીએ. શું કહેતા? મહારાજના સ્વરૂપને વર્ણન કરતા સ્વામી કે અમે અમારે જીભને પકડી રાખીએ છીએ, જેમ સેમ તો કહેવાતું નથી. હું કામ તો કે આમ પાત્ર નથી બોલું. કેટલો અદ્ભુત મહિમા ગાયો સર્વોપરી પણા સિવાય બીજી સ્વામી વાત કરતા નહીં, એવો ગજબનો સ્વામી મહિમા ગાયો. સદા પણ સ્વામી એમ કે તમે જીભ જાળીને બોલે, જેમ સેમ તો કહેવાતું નથી. શું કામ? તો કે પાત્ર નથી. કયો તો એ સ્વામી કે ઘેરા ઘા નાખીએ છીએ. શું કે? ઘેરા ઘા નાખીએ, સમજે પાત્ર અને ન સમજે કુપાત્ર. સ્વામી કે બોલો. માટે સર્વોપરી જેવા છે ભગવાનને સમજવા એ ઘાટી છે. ગુણાતીતાન સ્વામી વાતુમાં એ વાત લખાણી. હે અદભુત આનંદ અખંડાનંદ સ્વામી અખંડાનંદ બ્રહ્મચારીનો પ્રસંગ છે. ગોપાળાનંદ સ્વામીને મહારાજ જયારે સર્વોપરીપણાને વાતનું કહેવાનું કીધું અને ત્યારે ગોપાળાનંદ સ્વામીએ મન મૂકીને મહારાજને ગાયા છે, આ જે સ્વરૂપ છે હે સંતો હે ભક્તો એ સર્વથી પરનું સ્વરૂપ છે. એને આગળ હજારો ને કરોડો અવતારો એની પ્રત્યે વારી જાય છે. એના ચરણમાં અવતારો મસ્તક ઝુકાવે ઝુકાવે માથાના મુંગટના મણી ઘહીને ખાશે, આવો મારો મહારાજ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી છે. આમ જા સ્વામી પ્રગલ્ભ મન કેતા ખુલ્લા હૃદયથી કેવા માંડ્યા ત્યારે અખંડાનંદ બ્રહ્મચારીને એ વાત લખાણી છે કે હાથ ધોણું થઈ ગયું. ક્યુ આ વાત ન પચી વડતાલ જે રઘુરજી મહારાજને ફરિયાદ કરી કે ઓલો એ કે ગોપાળાનંદ એ કે સ્વામિનારાયણને બીજા અવતારને જુદા કહે છે. એ કે રઘુવરજી મહારાજને ખ્યાલ આવી ગયો કે સ્વામીને ઉપાસનાની વાત પચી નથી. ત્યારે રઘુરજી મહારાજ બહુ તૈયાર, લાલજી મહારાજની જેમ કોઈને આખો પાછો થવા નથી. અખંડાનંદ બ્રહ્મચારીને કે એક કામ કરો, ગોપાળાનંદ સ્વામી તો યોગી પુરુષ કહેવાય, એ બધા યોગમાં રમતા હોય, યોગીને જાણવા એ આપણી બુદ્ધિની વાત નથી. માટે એક કામ કરો, આપણે એમને હારે રહેવું નહીં, આપણે અહીં વડતાલમાં રહીને ભજન કરો. અને ખરેખર અખંડાનંદ સ્વામીને અખંડાનંદ વર્ણીને કે રઘુજી મહારાજે સમજાવીને વડતાલ રાખ્યા. અને પછી ગામડા ફરીને જ્યારે ગોપાળાનંદ સ્વામી આવ્યા ત્યારે ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી આવું કંઈ થયું હતું? તો કે હા. તો કે આમને બરોબર પચ્યું નથી તો હવે એને પાસે બિહાડીને વાત કરો, નહીંતર આ જીવનું બગડશે. અને ત્યારે ગોપાળાનંદ સ્વામીએ અખંડાનંદ બ્રહ્મચારીને પાસે બિહાડી અને પછી ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ ઉપાસનાની વાત ઉપર લાવી અને પછી વાત કરીને ત્યારે એને વાત ગળા હેઠ ઉતરી છે. કયો મહારાજને આરે રહેનારાને જો આધણું થઈ જતું હોય તો આપણે તો હું જીવ કહેવાય. કયો માટે બહુ કઠણ છે આ વાત. મહારાજે છતાં પણ એમ કીધું કે સંતો જો નહીં કહીએ ને તો આપણો આ જે આવેલો દાખલો અફેળ થાય એમ. માટે હે સંતો જીવા અમે છીએ, તમને કહેવાની છૂટ આપીએ છીએ. હા, અને ખરેખર સંતો ખુલ્લા દિલથી કહેતા હો. પણ બાબરિયા વાડનો પ્રસંગ છે. રાઘવાનંદ સ્વામી એ ગામડામાં સત્સંગ કરાવવા ગયા. મહારાજ કીધું ગમે એ પ્રકારે એન કેન પ્રકારે અમારો નિશ્ચય થવો જોઈએ. જે કોઈ જીવને અમારો નિશ્ચય થશે એને અમારા અક્ષરધામમાં લઈ જાઓ, ગમે એમ થાય, સાચું ખોટું કરી પણ નિશ્ચય ભગવાનપણાનો થવો જોઈએ. અને રાઘવાનંદ સ્વામી એ બાબરિયા વાડમાં ફરતા હતા. એમાં કોઈ હરિભગત ત્યાંની આહિર જ્ઞાતિ સમજા, થોડીક જાડી બુદ્ધિ, બહુ આમ ઝીણવટમાં ન સમજે, જાડાઈમાં સમજે. એટલે રાઘવાનંદ સ્વામી બધી મોટી મોટી ઐશ્વર્ય પ્રતાપની વાત કરી એટલે કંઠી બાંધીને બનવા કાળે બેનો એવો એની ભેહ મરી ગઈ. બીજા હોય ને ચડાવનારા, એ કે લે, એ કે તું બહુ ડાયો થતો તો, એ કે રાઘવાનંદ સ્વામી બહુ મોટા બહુ સાધુ આવવાન સેમ તેમ છે સ્વામિનારાયણ આવવાન, એ કે આ તને સત્સંગ હેદ્યો નહીં, એ કે જો કંઠી બાંધી ભેળા ભેળી તરત ભેહ મરી, માટે હજી કાઢને કે નહીં બીજી મરશે. હા, ત્યારે ઓલો ભગત પાછો આવ્યો રાઘવાનંદ સાંઈ પાસે. સ્વામીને કહે, સ્વામી કે તમારે કંઠી કે બાંધીને ભેહ મરી, બધા એવું કહે છે કે એની કંઠી જે બાંધી ને ભેહ મરે ભેહું મરે છે, સાચી વાત? સ્વામીને એમ થયું કે જો આને સાચી વાત કહેશે ને તો આ સમજશે નહીં. કે જાડી બુદ્ધિ, પહેરવા જાડો, રહેઠાણ જાડું, બુદ્ધિ જાડી, એટલે સ્વામીને એમ થયું આમ ચોખ્ખી વાતમાં આની સમજે. એટલે સ્વામી કે રાઘવાનંદ સ્વામી કે હા ભગત, એવું તો છે, ઓ અમારા સંપ્રદાયને જે કંઠી બાંધે ને એની પેલા તો ભેહ મરે. હા, તઈ હાજુ તો આવ્યો સ્વામી, કંઠી એમ કરીને હાથ નાખ્યો ને ગળે. સ્વામી કે ઉભા રહ્યો, બીજી પણ વાત છે. તો હું વળી જો કંઠી કાઢી નાખે તો બીજી મરે. અને ત્યારે ઓલો ભગત સમસમી ગયો કે હવે હું કરું એમ. સ્વામી કે હવે બીજી નહીં મરે, જો કાઢશો ને તો બીજી મરશે. પછી કહેતા નહીં સ્વામી તમે કીધું કેમ નહીં એમ. એ કે હારું હવે એક ગઈ બીજી નથી થવા દે. એટલે એમ કરીને નિશ્ચય રાખો. પછી તો સત્સંગ થયો ને પછી તો મહારાજ ઓળખાણા. પછી તો એમ થયું કે નહીં બાદ આવું કઈ હોય નહીં, પણ આ તો સ્વામી મારા સત્સંગને રાખવા વાસ્તે આવું કીધું હતું. એટલે કહેવાનું મહારાજ કે એને કેન પ્રકારે ગમે એમ કરીને એકવાર એને કંઠી ગળામાં ઉતરી રહેવી જોઈએ એમ. એકવાર એનો મહિમા જીવમાં ભરાઈ જવો જોઈએ. માટે તમે ખુલ્લા દિલથી તમે સત્સંગ કરાવજો, ગામડે ફરજો. ત્યારે વાલા ભક્તજનો, આ વખતે મહારાજ એવો નિર્ણય નક્કી કરીને આવ્યા છે, કરોડો જીવને અક્ષરધામમાં લઈ જવા છે. અને ખરેખર એનું ધારેલું કોણ ફેરવી શકે? ધણીનો કોણ ધણી? એ નક્કી કરી આવ્યા હોય ને એમ જ કરે. હવે આપણે હવે કાંઈ નથી, આપણે નક્કી કરેલું કરતા હોય. કયો આચાર્ય મહારાજ સંતો એના આશીર્વાદથી જે નક્કી કરે, કેવડા કેવડા મોટા ઉત્સવ તમને બધાને ખ્યાલ છે. મહારાજની આજ્ઞાને આચાર્ય મહારાજને રાજી, લાલજી મહારાજને રાજી પર નક્કી કર્યા કે આવડો ઉત્સવ કરો ને એવા ઉત્સવ થયા છે. કયો મહારાજના પ્રતાપથી, એની દયાથી ને એની કૃપાથી સંતો મહારાજને અંબારી નક્કી કરે તો એ પણ એવા કામ કરે. આ તો સ્વયં કયો સર્વ સંકલ્પનો કરનારો ધણીનો ધણી કયો એ ધારીને આવ્યા છે કરોડો જીવનો ઉદ્ધાર કરવો છે. તો ખરેખર મહારાજ જરૂર કરે છે. તો એવી રીતે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી એ જીવને જેવી રીતે મહારાજે ઉદ્ધાર કરવાને વાસ્તે જે જે કાયદા ટૂંકમાં નિયમ જે પ્રવર્તાવ્યા છે એ વાતને સમયે દોહરાવે છે. તો વાલા ભક્તજનો હજી બે પ્રશ્ન બાકી છે. સાત પ્રશ્ન સંતોએ પૂછેલા, એમાંથી પાંચ પ્રશ્નો થયા છે, બે છઠ્ઠો ને સાતનું બાકી છે. તો એ આપણે આવતીકાલના બપોર પછીના પ્રસંગમાં લેશું.